जुष्ट मुक्तगणेर्निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तो प्रगटिबभुवदयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवीतुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। सुखमूर्ति हे नाथ जी तमेज मारो आनंद प्राण प्यारा हे पियो मारा स्वामी सहजानंद। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो
बोलो श्री स्वामी नारायण
भगवान
श्री हरि कृष्ण महाराज। वाला भक्तो आजनी रवि सभामां आप सब कोई नो स्वागत छे। वाला वाला प्राणनाथ राजा धीराज भगवान श्री हरि सुंदर मजानो छाफो बांधी लाल पीछी साफा में धारण करी आपने सब ने यहाँ दर्शन दे रहा है। पूज्यपाद मुनिस्वामी आदि बधा संतो अने आप सब हरिभक्तो अति भाव छे आपने वंदन करूँ छूँ। भगादोशी अने शिवलाल शेठ बोटादवाड़ानू चालू आख्यान आपने आगळ सांभळवानू छे। एमांथी घणुं बधुं तमने ने अमने मळे एवुं छे शीखवा जेवुं। कथा करीए पण अंदर आवे जो तमे ने अमे आत्मसात न करीए अमलमां न लईए तो एनो कोई अर्थ नहीं। आपने एवी कोशिश जरूर करीशुं आपना जीवन में अखंड भगवान हांभरे आपणुं जीवन नियमित बने आपणुं जीवन प्रामाणिक बने आपणुं जीवन श्रद्धाळु पॉजिटिव अने एकदम संतो भक्तोने वहालू लागे एवुं बने एवी जरूर कोशिश करशुं। पवित्र तीर्थधाम कुंडलनी आ धरा उपर भजन स्वामीना नाम थी जे हॉलनु भजन नाम पाड्यू छे एवा हॉल में आपणे बधा शांति थी भगवान संभारवा बैठा छे। देश विदेश में इंटरनेट द्वारा मोबाइल द्वारा जे कोई बधा भक्तो लाभ लई रह्या छो ए पण एकाग्र चित्त थी आ कथा सांभळजो। आ कथा ભગવાન મેળવવા માગતા એવા મુમુક્ષુઓને માટે બહુ ઉપયોગી છે।
નમો હું મારા નાથને સહજાનંદ સુખદા ધન ધન ગણો ભાગ્યને અતિ ઘણા ભક્ત અને ભગવાન મળવા મોંઘા અતિ ઘણા ભક્ત અને ભગવાન સેવવા ગુણલા ગાવવા અવસર આવ્યો
ભગવાનના ભક્તના ગુણો ગાવાથી એના જેવા આપણામાં ગુણો આવે છે.
ગુણ ગાતા ગુણ પામીએ દિવ્ય મતીએ દિવ્ય થવાય.
ભગવાનના ભક્તોમાં દિવ્ય બુદ્ધિ રાખીએ તો આપણે દિવ્ય બની જઈએ.
ગુણ ગાતા ગુણ પામીએ દિવ્ય મતીએ દિવ્ય થવા
જેવું જેવું વિચારીએ જેવું જેવું વિચારીએ એવા જ થઈ જવા માટે હવળું વિચારવું.
મહામુક્તો ને પ્રેમ થી મહામુક્તો ને પ્રેમ થી વંદુ હું વારંવાર સંભારતા શ્રીજી સંતને સંતને ભૂલાય જાય સંસાર ભૂલાય જાય સંસાર સુખ હરિનો અવતાર સુખ હરિનો અવતાર અંતર આનંદ થા રીજવું હું મહારાજને રીજવું હું મહારાજને એના દાસના ગુણ લાગા એ જી ધન ધન ભગા તોસીને ધન્ય પુત્ર શિવલાલ એ જી ધન ધન ભગા દોષીને ધન્ય પુત્ર શિવલાલ નાશવંત આ સંસારમાં એણે જાણ્યો નહીં કોઈ માલ એણે નહી ક્યાંય માં
માટે એને વંદન કરીએ એ બાપ દીકરાને પગે લાગીએ
જાણ્યા શ્રીજી સર્વોપરી એને જાણ્યા જાણ્યા શ્રીજી સર્વોપરી અને ભજ્યા દિવસને રાત એણે ભજ્યા દિવસને રાત મારે આજ કરવી છે
એ બાપ દીકરાની વાત એ બાપ દીકરાની વાત. બોટાદમાં એ જોડી અદ્ભુત હતી. હતા બાપ દીકરો પણ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને પામેલા ભગવાનના મોટા સંતોમાં જામેલા અને હૌનો રાજીપો લૂંટેલા આ બે ભક્તો હતા. વાલા ભક્તો, ગઈ રવિ સભામાં ભગા જોશીનો મંદવાડ મહારાજે મટાડ્યો. ભગા જોશીને સાજા કરીને મહારાજ તો ગઢડા ગયા. એ વખતે મરકીનો રોગ ચાલતો હતો. ભગા જોશીને તો રાખણહાર એમના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે બચાવ્યા, પણ ગામમાં જે ભગવાનના આશ્રિત નથી એવા વિમુખ જીવો તો મરકીના માર્યા રોજ કંઈક મરતા હતા. કંઈક ના કંઈક માણસો આવે, કંઈક વૈદું, કંઈક જોશી, કોઈ બીજા ને ત્રીજા, ભુવા ને ડાકલા ને ભરાડી ને જ્યોતિષી ને ઘણો બધો પ્રયત્ન કરે, પણ રોગ ચાળો મટતો નહોતો. એવામાં અનેક લોકો મરતા જાણી બીજા બહુ ડર્યા અને ભુવાને એમ કે આપણે કંઈક ધંધો થાય, એટલે ભુવા ધૂણી ધૂણીને એવું માંડ્યા બોલવા કે જો આ રોગચાળો તમારે ગામમાંથી કાઢવો હોય, મરકી ભગાડવી હોય, તો માતાજીને ભોગ લગાવો. ભોગ વિના રોગ નહીં જાય. લોકો બિચારા ભોળા, જીવવું છે ને બાપજી, શું કરીએ. આ લોકો કહે છે કે માતાની આગળ પાડા બકરા વધેરો, માતાજી પાડાનો બકરાનો ભોગ માગે છે. અને જો તમે આવું કરશો તો જરૂર ઉગરશો, અને જો અમારું વચન તરસોડશો તો ભૂંડે મોતે મરશો. ભુવાઓએ આવી વાત કરી એટલે ગામના અમુક અમુક માણસો તો ભળી ગયા. ભે ભૂંડી છે ને, ગમે એમ ઉગરવું છે, મરવું નથી. એટલે ભુવાના કહેવા પ્રમાણે પાડો ને બોકડો ને આવું તૈયાર કર્યું. ગામના મહાજન લોકો બીકમાં કાંઈ બોલ્યા નહીં. આઈ બધી તૈયારી થઈ ગઈ હિંસાની. જે ગામના નગર શેઠ પ્રગટ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય અને પ્રગટ ભગવાને આવીને પરચો આપીને જેને મોતની અણીથી ઉગાર્યા હોય, એવા નગર શેઠ ભગા દોષી જ્યાં બેઠા હોય અને ગામમાં આવું અંધધૂંધ અંધશ્રદ્ધાનું તૂત થાય અને પાપ થાય, એ ભગા દોષીને જાણ નહીં. પણ એવામાં હરિ ઈચ્છાથી ભગા શેઠને કોઈએ ખબર આપી કે શેઠજી, શેઠજી ગજબ થઈ રહ્યો છે. શું અલ્યા, કે આપણા ગામમાં મરકીનો રોગ ભગાડવા માટે ભોળા લોકોને ભોળવીને ભુવા પાડો ને બકરો માતાજી આગળ વધારે છે. હે કે હા, ભગા દોષી તરત જ ઉભા થયા. એવી તો તબિયત બહુ સારી નહીં, પણ ભગવાનનું બળ બહુ. જ્યાં બધો અખાડો મંડાણો હતો ત્યાં ભગા જોશી આવ્યા અને ભગવાન સ્વામિનારાયણનું બળ લઈને હવની આગળ બોલ્યા કે શું આ બધા ધંધા આદર્યા છે, તમારે જીવવા હારું મુવાવ કોકને મારો છો, અને કોકને માર્યે કાંઈ આપણે જીવાતું હશે. હું બોટાદનો નગર શેઠ ભગવ દોષી કહું છું, છોડી મેલો આ બધા પશુઓને. કોઈથી બોલાણું નહીં, પશુઓ છોડી મૂક્યા અને ભગા ભાઈ બળમાં આવ્યા. ત્યાં કંઈક માતાજીના રથબત પડ્યા છે અને ખેહા અને ભુવા બરાબરીના ખીજાણા હો. ભુવા ધૂણીને બોલ્યા આવે છે, આવેશમાં આવીને બોલ્યા, માતા ભગાને ભરખી લેશે. જન જોવા મળ્યા છે હજારો, રથ નાખી દીધો ગામ બારો. ભગા શેઠે તો રથનો ઘા કર્યો, ગયો ગામ બારો. મહાપ્રભુના પ્રતાપે કરી ભગા શેઠ ડર્યા નહીં જરી, મરકી ખીજાણી એવું જોઈ બધા ભુવાનું ભેરખું લોઈને મરકી ગામમાં ગઈ. પ્રગટ ભગવાનના આશ્રયનું બળ કાંઈક અનોખું હોય છે. સાચા અર્થમાં બળ જોઈએ, ખોટા ડીંગ નથી હાલતા, દંભને ડોળ જરાય પોહાય નહીં. સાચું નક્કર શુદ્ધ જો ભગવાનનું, ભગવાનના સાચા સંતનું બળ હોય તો ભગવાન આવીને હાજર રહેશે. પણ 60% બળ હોય ને 61% જો ખોટું કોકને દંભ કરવા બતાવીએ તો એટલી ભૂલ થઈ ગઈ કહેવાય ને એટલું સોસવાનું રહે ખરે ટાણે. માટે રાખીએ તો શુદ્ધ અંતરથી સાચું બળ ભગવાનનું રાખીએ, સત્સંગનું રાખીએ, વાળવાંકો ન થાય, ન થાય, ન થાય. આ સત્સંગમાં મહારાજ હાજર હાજર છે. પછી ભાગી ગઈ પરબારી, રોગચાળો ન રહ્યો લગારી, મરકી ભાગી ગઈ. આવ્યા મહાજન લોક તમામ, ભગા શેઠને કર્યા પ્રણામ. ધન ધન ગુરુને ધન તમોને, ધન તમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાનને અને ધન ધન ભગા શેઠ તમને, મોતમાંથી બચાવ્યા આજ તમે અમને. વાત સાંભળી વાલાએ જાણ્યું ભગા શેઠનું અંગ વખાણ્યું. પછી કોઈક કાળે ભગવાન સ્વામિનારાયણ આગળ આ વાતની ખબર પડી કે ભગા શેઠે બોટાદમાં મૂજાણેલા માણાને ભુવાઓએ જ્યારે પકડ્યા ત્યારે પશુઓ મારવા તૈયાર થયા ત્યારે ભગા શેઠે અમારું બળ રાખી પશુઓને મરતા બચાવ્યા અને ગામના લોકોને પાપ કરતા બચાવ્યા. માટે મહારાજે ભગા દોશીનું ભગવાનના બળવાળું જે વિશ્વાસવાળું અંગ હતું એ વખાણ્યું કે બસ આવો અમારો વિશ્વાસ રાખે એ અમને ગમે. વિશ્વાસ વિના તો શું ભક્તિ થાય, વિશ્વાસ વિના તો શું વચન પળાય, વિશ્વાસ વિના તો શું બળ હોય, વિશ્વાસ વિના તો કાંઈ ન થાય. બાપા, વિશ્વાસ આપણા બધાનો પ્રાણ છે, ઓક્સિજન છે. ભગવાનનો જેને દઢ ભરોસો છે એની પરમાત્મા રક્ષા કરે છે, તેદીએ કરતા અને આજ પણ કરે છે. તેદી ભગવાન હતા અને આજ પણ ભગવાન છે. માટે આ વાતને અંતરમાં દઢ કરજો, સુખી થવાનો આ અનુપમ માર્ગ છે. ભગા શેઠને 15 વર્ષે સત્સંગ થયો, આપણે એ બધી કથા ગત રવિ સભાના હપ્તામાં સાંભળી ગયા છીએ. સત્સંગ થયા પછી સંવત 1866માં મહારાજે ડભાણ યજ્ઞ કર્યો તેમાં ભગા શેઠે મહારાજને સેલું અર્પણ કર્યું એવી વાત લખાણી છે. તેના ઉપરથી એની ઉંમર અત્યારે આશરે 1881માં તરી 31 વર્ષની ગણાય. ભગા શેઠને મહારાજે હાજા કર્યા ત્યારે, હવે શેઠ હાજા થયા. પણ એક વાત, એને સત્સંગ થયો ને પછી જે દુઃખ પડ્યા હતા એ ગઈ સભામાં બાકી રહી ગયા હતા, એનું એક ચિત્ર મારે તમારી આગળ આપવું છે. એકવાર ભગવાન સ્વામિનારાયણ બોટાદ પધાર્યા હતા અને એ વખતે ભગા દોશીના બાપ ભાઈચંદ શેઠ જીવતા હતા. ચુસ્ત જૈન ને ભગો શેઠ સત્સંગી થયેલા એટલે ભાઈચંદ શેઠ પોતાના દીકરાને જે દુઃખ દેતા હતા એ વખતની આ વાત છે. આપણે સત્સંગમાં દુઃખ આવે તો મૂંઝાવવું નહીં, ડરવું નહીં, હિંમત રાખીને ભગવાન ભજવા, એના માટે કરું છું હરિચરિત્રામૃત સાગરના આધારે. મહારાજ બોટાદ પધાર્યા, અમીર ખાચરના દરબારમાં મહારાજે ઉતારો કર્યો છે. અદ્ભુત સભાભરાણી છે, સંતો ભક્તો હરિભક્તો બધા બેઠા છે. અને પછી સભા પૂરી થઈ, કથા વાર્તા થઈ રહી છે, પછી મોટા મોટા કંઈક બેઠા હશે એવામાં ગામધણી અમીર ખાચરે મહારાજને વાત શરૂ કરી. મહારાજ, આ ભગો શેઠ ભારે હરિભગત હો, મહારાજ ભારે હરિભગત, પણ એના બાપ મોટા ભાઈચંદ શેઠ છોકરાનો સ્વામિનારાયણીયો થયા પછી ભારે એણે ભારે આમ કહીએ તો દ્રોહ કર્યો કે કન્નડગત કરી. સત્સંગ નિમિત્તે ભગા શેઠને એના બાપા કાયમ દુઃખ દે છે. મહારાજ, વર્તમાન કાળની વાત છે એટલે, અરે મોઢેથી કડવા વેણ બોલે છે, જો કે ભાઈચંદ શેઠ ને આ એક જ પુત્ર છે. ભાઈચંદ શેઠ તો કોટી ધ્વજ કહેવાય, એટલે કરોડોપતિ. ભગા શેઠના પિતાને મોટા મોટા શહેરના સૌ વેપારી મહાજનો ઓળખે છે. એના નામની લાખો રૂપિયાની બધી ઊંડી આલે ભણું મહારાજ. ભાઈચંદ શેઠને મોટા મોટા રાજાઓ પણ ઓળખે છે. તેમના જીવનમાં મોટી ખોટ એ જ છે કે તેને સત્સંગ ઉપર ભાવ નથી. આવું કે છે, મોટી ખોટ આ છે મહારાજ, આવું છે. પણ એનો દીકરો ભગો જોરદાર છે, ઓલાને ભાવ નથી. તેને લીધે જ તેઓ પોતાના એકના એક પુત્રને પણ અપાર દુઃખ દે છે. સત્સંગ ઉપર ભાવ નથી એટલે, નહીતર શું કામ દે. તે અમારાથી નજરે જોઈ શકાતું નથી મહારાજ, એટલે તમને કહી છે. જોકે પછી આ વાત સાંભળ્યા પછી મહારાજે બધું દુઃખ ટાળી દીધું ભગા શેઠનું. પણ આ એ વખતની વાત છે. અરે મહારાજ, ભક્ત પ્રહલાદની રીતે જ ભગવો શેઠ મહાન દુઃખને સહન કરે છે. ભગા શેઠને આપની સાથે પ્રીતિ બંધાણી છે. પ્રીતળી બંધાણી મારે, પ્રીતળી બંધાણી મહારાજની સાથે લાગી ગયેલી. આપની સાથે પ્રીતિ બંધાણી છે, તેથી તેઓ પિતાને પણ કીટ જેવા ગણે છે, તુચ્છ કીડા જેવા. બોલો, પ્રહલાદે નહોતું કીધું એના બાપને કે હું તમને કાંઈ ગણતો નથી? એની માએ હાથ ફેરવીને કીધું, બેટા બાપ હું બોલીશ નહીં, આ તો ત્રિલોકીનો નાથ છે, સમજાણો. હા, ત્યારે પ્રહલાદે કીધું કે માં, નદી કિનારે સુંદર મહેલ કર્યો હોય ને એમાં હુતા હોય, એમાં મચ્છરીઓ આવીને ગણગણ કરે, શું મહેલ મૂકીને ભાગી જાઉં? હે, હું ભગવાનનું ભજન કરું છું, એમાં મારા બાપા ગણગણ કરે છે, હું મારે ભજન છોડી દેવું? આમ વાત કરી હતી. બોલો, શિક્ષાપત્રીમાં લખ્યું, અજ્ઞ નિંદા ભયા નૈવ ત્યાજ્યમ શ્રીકૃષ્ણ સેવનમ. અજ્ઞાની જનોની નિંદાના ભય થકી ભગવાનની સેવા ભજન ક્યારેય છોડવું નહીં. થાવી હોય થાય, એ તો બધી ભગવાનની કસોટી કહેવાય. આવી અનેક પ્રકારની કસોટીઓ થાય, છતાંય ભગવાનને ન મેલીએ અને વિશ્વાસમાંથી ન ડગીએ ત્યારે ભગવાન વશ થઈ જાય, પછી જ પરચા થાય. સાંભળ્યું? અમીર ખાચર કહે છે કે મહારાજ, ભગાની એક બીજી વાત કરું. ભગાને ખાવા પીવામાં રુચિ નથી. સાંભળજો હવે, હો, હારા હરિભગત કોણ થાય ને હારા સાધુ કોણ થાય, એના લક્ષણો આવે છે. મહારાજ વટનાવતમાં કહે છે, અમારે બાળપણથી ખાવા પીવાના અમે હવાઈ દયા નહીં, રુચિ નહીં. અને જે બાળપણથી હવાઈ દીયો, હા, ખાવા પીવાનો રસિયો ન હોય ને, એ આગળ હારો થાય. ભગાને ખાવા પીવામાં રુચિ નહીં. સારા કપડાં કે ઘરાણા ગમતા નથી એને. ભલે ઉપવાસ થાય પણ સ્નાન કર્યા સિવાય એવો ભોજન કરતા નથી. જ્યારથી ભગાને સત્સંગ થયો છે ત્યારથી તેઓ ગળામાં કંઠી, કપાળમાં તિલક ચાંદલો કાયમ રાખે છે. હે, કે જ્યારથી સત્સંગ થયો છે. સાંભળ્યો, અમીર ખાચર ગામ ધણી ભગવાન સ્વામિનારાયણને એના નગરશેઠના દીકરાના વખાણ કરીને કહે છે કે ભગો કહે છે કાયમ ગળામાં કંઠી, કપાળમાં તિલક ચાંદલો રાખે છે ને, શીખવા જેવું. તમારામાંથી કોઈ ન કરતા હો, તિલક ચાંદલો કંઠી ન રાખતા હો તો સાવધ થજો. એ કરોડોપતિ માણા તિલક ચાંદલો કાયમ રાખતા હોય તો આપણે શું વાંધો. બીજી વાત કરી કે મહારાજ, લહણ અને હિંગનો ભગે ત્યાગ કરી દીધો છે. આમાં આપણે કોઈ કે રાખ્યો હોય ત્યાગ કરજો. અને હે હરિ, આપ વિનાના ઘરમાં એમને પ્રેમ નથી, આપ વિનાનું કાંઈ એને ગમતું નથી. ભગા શેઠ ક્યારેય બાળકોની રમત રમ્યા નથી. આ હા, આધારાનંદ સ્વામી એની કલમે લખે છે, બાલક કો કબુ ખેલ ન કરહી, ભાંડ ભવાઈ મે ચિત ન ધરહી. બાલક કો કબુ ખેલ ન કરહી, ભાંડ ભવાઈ મે ચિત ન ધરહી. હરિજન દેખી કે હોત આનંદા, સંસાર મે વિચરત હે મંદા. સંસારમાં એનું વિચરણ ઉત્સાહ સાચે નથી. ભૌતિક વિકાસ, ભૌતિક મોજ શોખ, ભોગ વિલાસ, હગાવાલાઓ આવે એમાં એને મંદ ગતિ છે. પણ ભગવાન કે ભગવાનના સંતો ભક્તો હરિભક્તોને જોવે ત્યાં તો એને હય રખ માય નહીં. ભગા શેઠને આમ છે. હવે આપણે તો હાલી આવે ત્યાં તો કાંઈ ની કાંઈ થઈ પડે. બોલો, ભગવાનના ભગતમાં રસ નહીં, હગાવાલામાં જ ઘણાના ધન ને રૂપિયા ને સમય વપરાય છે કઠણાઈ વાળાના, અને ઘણા ભાગશાળી છે કે એનું ભગવાનને અર્થે ને સંતો ભક્તોને અર્થે જ વપરાય છે, ખરું ને? ભગા શેઠની વાત લખી, હરિજન દેખી કે હોત આનંદા, સંસાર મેં વિચરત હે મંદા. ન્યાયની ગતિ મંદ છે, ન છૂટકે કરવું પડતું હોય એટલું સંસારનું કામકાજ વ્યવહાર હગાવાલાને આપવું રાખવું સન્માનવા વગેરે કરે માપીને, અને આય તો છૂટું જ મેળ દે. આને સમજણી કહેવાય, આવી આપણામાં આવી સમજણ. હે મહારાજ, ભગાના ઘરમાં સોના ચાંદીનો તો કોઈ પાર નથી, તેના ઉપર ભગાને હૃદયમાં પ્રેમ થતો જ નથી સોના ચાંદી ઉપર. બોલો, અને આપણને સોનું ચાંદીને હારા હાર જોઈ ત્યાં તો લાડું પડવા માંડે. હા હા, એમાં ડોસ્યો ને સોનું ઘરેણાનું વાલા એટલે અને હેત જ નહીં હોનામાં ઘરેણા. હોળી દિવાળી કે વિવાહ જેવા પ્રસંગમાં કોઈ એલફેલ કે ફાલતુ શબ્દ ક્યારેય બોલતા નથી. ભગાભાઈ આપણું જોઉં, કોઈ પણ પરસ્ત્રી બાળકી હોય યુવતી હોય કે વૃદ્ધ હોય સમજાણો, એમાં ક્યારેય દ્રષ્ટિ નાખતા નથી. બોલો, તેને દીકરી બેન કે માતા સમાન જ જોવે છે. જો નાની હોય તો દીકરી માને, સમ વયની હોય તો બેન માને, મોટી ઉંમરની હોય તો માનો ભાવ રાખે છે, એટલે વૃત્તિ બગડે નહીં. હે મહારાજ, એ સિવાય મનમાં બીજો કોઈ સંકલ્પ ભગવભાઈ કરતા નથી. ભગા શેઠના સાધુના જેવા સ્વભાવને જોઈને તો મહારાજ કેટલાક સુગ્ન ડાયા મનુષ્યોને પણ આશ્ચર્ય થાય છે કે અઢળક સંપત્તિમાં આળોટતો યુવાનીઓ હું આવો સંસ્કારી હોઈ શકે ખરો? મનમાં આશ્ચર્ય થાય છે. અને એ લોકો કહે છે કે આવો સાધુ સ્વભાવ તો કોઈનો હોઈ શકે નહીં. હે, આ તો મારા ભાઈ આશ્ચર્ય. તે સુગ્ન મનુષ્યની વાત સાંભળીને એમના પિતા ભાઈચંદ શેઠ મનમાં અકળાઈ જાય છે. સારી વાત કરે તો એ રીં સડે કે ભગલાના વખાણ કરો, બીજા સંપ્રદાયમાં ભળી ગયો ને. આવું ભગા શેઠના આવા સદગુણી સ્વભાવને જોઈને તો તે સમયના બીજા બાળકોને પણ સત્સંગ થયો બોટાદમાં. થાય હો, આપણું સારું વર્તન જોઈને કંઈકને સત્સંગ થાય, અને આપણું નબળું વર્તન જોઈને કંઈકના સત્સંગ ભાંગી જાય. આખો વર્તન ઉપર આધાર છે. કંઈકને સત્સંગ થયો, ભગા શેઠનું જીવન જોઈ, વર્તન જોઈ. હા, મૂળચંદ શેઠને થયો, એમના બંને મોટા ભાઈઓને થયો, હીરાચંદ, કેશવલાલ, ભગવાનજી, હકાભાઈ, ચકુભાઈ, રામચંદભાઈ, કરશનજીભાઈ, અદા શેઠને સત્સંગ થયો, પાનાચંદ આદિ ઘણા વાણિયાના ઘરમાં સત્સંગ થયો. હા, વળી ધનજી પરિજયા હોની એને થયો, નાનજીભાઈ, તુલસીદાસભાઈ, વાઘજીભાઈ વગેરે શ્રીમાળી હોનીને થયો, બંને પૂજાભાઈ, રૂડાભાઈ, કિકાભાઈ વગેરે હુતાર નહીં સત્સંગ લાગ્યો, લાધાભાઈ વગેરે ભાવસારો નહીં જામી ગયો, 10-12 દરજીઓય સત્સંગના રંગે રંગાણા. કારણ કે ગામમાં મોટાને સત્સંગ હોય ત્યાં કેટલાકને ઉબળ ને પ્રેમ મળે, સત્સંગ થાય સમજાણું. અને ભાઈ કણબી, કુંભાર, લુવાર, કેટલાક અથવારા, કાંઈક રાજગુરુ અને કાંઠીઓ નહોતો કોઈ પાર જ નહીં સમજા. અને સાંભળો, મુસ્તફા નામે એક સિપાઈ હતો, આ બધા ભગા શેઠની નીતિ જોઈ, પ્રીતિ જોઈ, એકથી અધિક પ્રેમથી સત્સંગ રાખે છે. મોટાની હોથે વાહે બધાના સત્સંગ હોય, એવી અદભુત વાત છે. અને આ બધું જોઈને ભગા શેઠના બાપા ભાઈચંદ શેઠ સત્સંગ ઉપર અતિશય ઈર્ષ્યા કરે છે. કે આવી બધી હમીર ખાચરે એને ઘરે મહારાજને વાત કરી. હમીર ખાચરની વાત સાંભળીને શ્રી હરિ કરુણારસથી તરબોળ થઈને બોલ્યા. કરુણારસથી વાલો તરબોળ થઈ ગયા અને બોલ્યા, જ્યારે સુખ સગળતા હોય ત્યારે તો હવ કોઈ સત્સંગ કરે, નિષ્ઠા રાખે, નાચે કૂદે, લહેરું કરે, અને મનમાં ભક્તિભાવ પણ અપાર રાખે ને દેખાડે, પણ વિપત્તિના સમયમાં સત્સંગ રાખે, નિષ્ઠા રાખે, વિશ્વાસ રાખે, ડગે નહીં ત્યારે ખરી પરીક્ષા થાય. સત્સંગની કસોટી વિપત્તિ છે. એવે ટાણે રહેજો ધીરજ, તારે સમજાય કે હવે આના નિષ્ઠાના વિશ્વાસના સત્સંગના પ્રેમના શ્રદ્ધાના મૂળિયા ઊંડા છે.
વિપત્તિ મે પરખ હી આયે કસોટી વિપત્તિ હી રહાવે જૈસો હોય અંતર કે ભાવા કસોટી મે પરે હી દેખાવા કે સાંભળ્યું વિપત્તિ રૂપ કસોટી તો અગ્નિના કરતા પણ મોટી છે તે કસોટીમાં તો જેવા અંતરમાં ગુણ હોય એવા તરત જ પ્રગટ થઈ આવે છે કસોટી મેં પરે હિ દેખાવા કસોટીમાં માંડે તળિયું દેખાવા બાપા હારા હારાનું હે વિપત્તિમાં જ બધા પરખાય માટે આનંદ ઉત્સવને એ વખાણ આપણા થતા હોય ને ચારે કોઈથી સત્સંગમાં આપણું બધી રીતે હાલતું હોય ને માન હોય તારે કાંઈ આપણી નિષ્ઠા નથી દેખાતી હારા જ લાગી હોવ ને પણ જેથી ઝાપટું માંડે આવવા અને ધાર્યું કાંઈ થાય નહીં અપમાન થાય જેથી અંદરના તળિયા દેખાય આમ વાત કરી હો મહારાજે ને ભગાની ઉપર મહારાજ બહુ રાજી થયા પણ વાલા ભક્તો આ બધી એમની કસોટીની કથા તો વહી ગઈ સમજાણું ભાઈચંદ શેઠને પછી મહારાજનો ગુણ આવ્યો આપણે એ કથા સાંભળીને ભાઈચંદ શેઠનું મહારાજે સારું કર્યું અને ભગા શેઠ પછી મોટા થયા અને એ બધી કથા આપણે એમને મહારાજે હાજા કર્યા ત્યાં સુધીની સાંભળી સંવત 1881માં ભગા જોશીને મહારાજે હાજા કર્યા અને ત્યારબાદ ભગવાનની કૃપાથી વિક્રમ સંવત 1882માં ભગા જોશીને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો છે હે અને એ જ બોટાદના શિવલાલ શેઠ ભગા દોશીના કહું ભાગ્ય કેવા માવદાન કવિ કહે છે ભગા દોશીના કહું ભાગ્ય કેવા પુત્ર જન્મા શિવલાલ જેવા બોલો શિવલાલ જેવા જેને દીકરા જન્મા હોય એ બાપ ભાગ્યશાળી કહેવાય સાંભળ્યું અવેડાને ડાટા કાઢ નાખે એ વાત હોય તનડું ગહસ્થ મનડું છે ત્યાગી તનડું ગ્રહસ્થ મનડું છે ત્યાગી લાખો પતિ પણ નહીં દ્રવ્ય રાગી બાપાના ખિસ્સામાંથી ઓસાર હોય થઈ જતા હોય એવા છોકરા થાય એમાં હું વાંધો આવા દીકરા થાય તારે એમ કહેવાય કે વાહ ભાઈ વાહ સેવા ગુણાતીતા નંદ પોતે સ્વામી સર્વોપરિ સમજણ માન ખામી ગુણાતીતાનંદ સ્વામી જેવા સર્વોપરિની ખુમારી વાળા સાધુ જેવા સર્વોપરિ સમજણીમાં તો એવા ડઢ થયા કાંકરી ખરે જ નહીં પોલાદ નો પીંડો જોઈ લો ને ભટકા એના તોલા તૂટે પણ આમાં કાંઈ ખામી ખરે નહીં એવા સર્વોપરિ નિષ્ઠામ થયા કે જનક વિદેહી સુસમાન જાણો જળમાં કમલ તુલ્ય રહ્યા પ્રમાણો જનક વિદેહની જેમ ઘરમાં રહ્યા ક્યાંય બંધાણા નથી જેમ પાણીમાં કમળ રહે પણ પાણી કમળને અડે નહીં એમ નીલ્ય પ્રિયા ઘરમાં ભગા જોશી આવા પુત્રને પામ્યા બોટાદમાં ઉત્સવ કરાવ્યો ભાઈ ભેંડા વેચ્યા નગર શેઠને ઘરે દીકરો આવ્યો એટલે નગર શેઠ આવ્યો કહેવાય અને દીકરો હવા વરહનો થયો ત્યારે ભગા જોશી એમને લઈ અને ગયા ગઢડે ભગવાન સ્વામિનારાયણને પગે લગાડવા મહારાજ ગઢપુરમાં બિરાજમાન છે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં એ નાનકો એવો પુત્ર મૂક્યો મહારાજ કે આવો આવો શેઠ મહારાજ દીકરાને પગે લગાડવા આવ્યો છું કૃપા દ્રષ્ટિ કરો મારા કરતા હવાયો સત્સંગી ટાયો મહારાજ એવા આશીર્વાદ ડો મહારાજ કે ધન છે શેઠ કરુણા દ્રષ્ટિએ મહારાજે હામું જોયું અને માથે હાથ મૂક્યા દીકરાને માથે મહારાજે હાથ મૂક્યા અને પછી એવું બોલ્યા ઓહ આ તો સિદ્ધવલ્લભ રાજા છે ભગા દોશી હામું જોઈ રહ્યા આ હું મહારાજ બોલ્યા આ તો સિદ્ધવલ્લભ રાજા છે હે શેઠ એણે અમારી વનમાં ઘણી સેવા કરેલી છે પણ કાંઈ ખામી રહી તેથી તમારે ત્યાં જન્મ આવ્યો છે ત્યારે ભગા જોશીને બહુ નવાઈ લાગી
ભગા દોશી હામું નામું જોઈ રહ્યા. પછી કે મહારાજ, આ છોકરાનું નામ તમે પાડો, જે કયો એ શું નામ રાખીએ આનું. મહારાજ કે શિવલાલ રાખો. શેઠ રાજી થઈ ગયા, વાહ ભાઈ વાહ. મહારાજને 5 રૂપિયા ભેટ મૂક્યા એ જમાનામાં, અને ભગવાન સ્વામિનારાયણને ફૂલનો હાર પહેરાવ્યો, એ પ્રસાદીનો હાર મહારાજે શિવાને પહેરાવ્યો, શિવલાલને પગે લગાડી એમનું આવી રીતે નામ પડાવી પુત્રની સાથે ભગવદ દોશી બોટાદ પધાર્યા છે.
એ જી ભાગ્યશાળી આ પૂર્વ જન્મનો જીરે, જોને ભાગ્યશાળી પૂર્વ જન્મનો જેનું શ્રીજીએ પાડ્યું નામ, નાનપણથી મળ્યા એને પ્રગટ શ્રી ઘનશ્યામ.
ગીતામાં લખ્યું છે, સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભી જાયતે, અર્થાત શુદ્ધ આચરણ વાળા શ્રીમંતને ઘેર યોગ ભ્રષ્ટ પુરુષ જન્મ પામે છે. પરમેશ્વરની આરાધના કરતા કરતા કોઈ યોગીને, સંતને, બ્રહ્મચારીને કે કોઈ જીવને થોડી ઘણી કાંઈ કસર રહી ગઈ હોય તો ભગવાન એને લક્ષ્ચોરાશીમાં નહીં મોકલતા તત્કાળ ફરીવાર મનુષ્યજન્મ આપે છે, અને એ પણ પવિત્ર આચરણવાળા શ્રીમંત ધનાઢ્ય માણસને ઘેરે જન્મ આપે છે. આવું ગીતામાં કહે છે, બને એમ સિદ્ધવલ્લભ રાજાને બોટાદના નગર શેઠને ઘેરે જન્મ મળ્યો છે. શિવલાલ નાનપણથી ભાઈ સમૃદ્ધિમાં આલોટે છે, સમૃદ્ધિમાન નવલખા શેઠને ત્યાં જન્મ, તેમના પિતાના એકના એક લાડકવાયા પુત્ર લાડકોળથી મોટા થાય છે. છતાં જીવન બહુ જ હાદું રાખે છો અને સરળ બહુ સ્વભાવ રાખ્યો છે. નાનપણથી જ ભગવાન નિષ્ઠ છે. બોલો, પૂર્વજન્મના રાજા એના કાંઈ સ્વભાવ સરળ હોય નહીં, પણ આ તો મુમુક્ષુ છે ને, સત્સંગી છે ને, સિદ્ધવલ્લભને બહુ સંતો વાલાને બહુ 4-4 મહિના કાયમ ચોમાહામાં રાખીને સાધુ સેવા, એટલે ન્યાથી જ બધી કેળવણી પામેલા છે, સાધુતાને સરળતા શીખેલા. નાનપણથી પ્રગટ ભગવાન નિષ્ઠ સંત સ્નેહી અને આચાર વિચાર યોગી પુરુષ જેવા આવા શિવલાલ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્યના 59માં જેમ કહ્યું છે એમ કે જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે, સંત મળ્યા હશે, એની સેવા કરી છે, તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મોટે જ નહીં અને નીચેમાં પણ ડગમગાટ થાય નહીં. શિવલાલ પૂર્વજન્મમાં મોટો રાજા અને મહાન ભગત, અને એને સિદ્ધો બહુ વાલા હતા, એટલે તેનું નામ સિદ્ધવલ્લભ, સિદ્ધાહા વલ્લભાહા યસ્ય સહ ઇતિ સિદ્ધવલ્લભ, બહુ સંતો વાલા. તેથી આ જન્મે નાનપણથી સંતોમાં અતિ સ્નેહ થયો છે. તેથી જ બાળપણથી જ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભાયતમાનંદ સ્વામી વગેરે વગેરે મોટા મોટા સાધુઓના એને દર્શન છે, એટલું નહીં એની સેવા મન મૂકીને કરી છે, સેવા એટલું નહીં સમાગમ કાંઈ ઓછો કર્યો નથી, બરાબર ભગવાનને સમજ્યા છે, ધ્યાન શીખ્યા છે, દેહથી પર વર્તવાનું શીખ્યા છે. આવા સોના જેવા શુદ્ધ ભક્તને લાગે ન માયાનો કાટ, કારણ કે આવા મોટા સંતની જેના ઉપર અમી દ્રષ્ટિનું પડળ હોય ને કાટ ન ચડે. મનડું ડૂબ્યું મહારાજમાં એને ટળ્યા બધા ઊંચાટ, એ જે શરીર રહ્યું સંસારમાં મહારાજની પાસ, ધન ધન શિવલાલ દોશીને એ જેને નહીં સંસારની આસ. નાનપણથી આવા પણ લગ્ન તો કરાવશે મહારાજ ને સંતો મોટા બધા. જો એકવાર 10 વર્ષની ઉંમરે શિવલાલ બાપાની હારે ગઢડે આવેલા, ગઢપુર સમયમાં ઉતારા કર્યા. પછી એકાંત મળતા શિવલાલ આચાર્ય રઘુવીરજીની પાસે પૂગી ગયા અને ધીમે રહીને કહે છે કે બાપજી, મને સંસારમાં રહેવું ગમતું નથી, મારે ત્યાગી થઈ જવું. હે કે હા, મારે સાધુ થઈ જવું, આપશ્રી મને સાધુની દીક્ષા આપો. આચાર્ય પ્રવરશી રઘુવીરજી મહારાજે કહ્યું, અલ્યા શિવલાલ, તારી ઉંમર નાની છે, તારા બાપને એકનો એક લાડકવાયો દીકરો છો, અને સાંભળ, ભાવનગર રાજ્યમાં તમારા પિતાનું સૌથી વિશેષ માન છે, માટે લોકમાં ઠીક ન કહેવાય તમને દીક્ષા દેવી. વળી પિતા નારાજ થાય, બગાદોશી સંસારમાં રહેશો ને તો પણ ભવિષ્યમાં તમારાથી સત્સંગની ઘણી ઘણી સેવાઓ થશે, માટે વડીલોને પ્રસન્ન રાખી પ્રભુ ભક્તિ કરો, એમાં અમે રાજી છીએ. આમ આચાર્યે કહ્યું. એમની ઈચ્છા અને પિતાની લાગણીને માને રાખી શિવલાલ ઘેરે આવ્યા. સાધુ થવા ન મળ્યો. વિનયને વિવેકી ખરા, સમજણ હતી જોડદાર. એ જ વિનયને વિવેકી ખરા અને સમજણ હતી જોડદાર. કમલવત રહ્યા સંસારમાં, નિર્વિઘ્ન ઉતર્યા ભવ પાર શિવલાલ. નિર્વિઘ્ન ઉતર્યા ભવ પાર. આપણે હજી બાકી માટે સાવધાન રહેવું. સાધુથી આઘા ન થવું. સત્સંગ મૂકીને ક્યાંય જો ગયા તો કામમાં ગયા. સત્સંગ તો અદ્ભુત ફ્રીજ છે, એમાં કોઈ દી દૂધ બગડે નહીં. કૃષ્ણચરણ દાસજી સ્વામીની વાતોમાં એક વાત લખી છે. એકવાર શિવલાલ શેઠે ગોપાલન સ્વામીને પૂછ્યું કે સ્વામી, સ્વામી આ રઘુવીરજી મહારાજને મેં પૂછ્યું તો એણે મને સાધુની દીક્ષા આપવાની ના પાડી. પછી વળી મને એકવાર તક મળી ગયેલી તો મેં અયોધ્યા પ્રસાદજી મહારાજને જરાક દાણો દબી પૂછી લીધું, એણે મને સાધુ થવાની ના પાડી. તે મેં હું સ્વામી એવા પાપ કર્યા છે તે મને સાધુની દીક્ષા નથી આપતા? આવું પૂછી નાખ્યું. સ્વામી બોલ્યા, શિવલાલ તમે પાપ નહીં પણ પુણ્ય બહુ કર્યા છો, સમજાણો? હા, અને એ પુણ્ય તો તમારે ભોગવવા પડે ને. એમ સ્વામી, મેં પુણ્ય બહુ કર્યા છે. બહુ? શિવલાલ તમને ખબર નથી, પૂર્વે તમે સાધુની બહુ સેવા કરી છે. મેં તો કે હા, તમે તો શિરપુરના સિદ્ધવલ્લભ રાજા હતા. હોય નહીં, સાચું છે. અને ભગવાન જ્યારે વનમાં ફરતા 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 શિરપુર શહેરમાં તમારે દરબારે પધાર્યા હતા, ત્યારે તમે ભાવથી પ્રગટ ભગવાન નીલકંઠ વર્ણિની મોટા પુરુષ જાણીને સેવા કરી હતી. એમ સંતોની તો સેવા કરી, પણ મેં ભગવાનની સેવા કરી હતી. હા, મોટા પુરુષ જાણીને સેવા કરી હતી. પણ જાણ્યા નહીં સર્વોપરી રે, તેથી આવ્યો જન્મ આ ફરી રે.
પણ જાણ્યા નહીં સર્વોપરી રે, તેથી આવ્યો જન્મ આ ફરી રે.
તમે દેહ કસર ટાળજો રે,
તમે દેહ કસર ટાળજો રે.
આવ્યો જન્મ આ ફરી રે.
ગોપાલ સ્વામી કેવા સાધુ, કારણ બતાવી દીધું હું કામ જન્મ આવ્યો. એટલા બધા સાધુ સેવન પ્રગટ ભગવાનની સેવા તો એ જન્મ કેમ? તો કે જેવા ભગવાનને સમજવા જોઈએ, જાણવા જોઈએ, એવા ન તમે જાણ્યા, ડઢતા ન થઈ, માટે એવા જણાવવા ને ડઢતા કરાવવા ભગવાને દયા કરી છે. આમ ગોપાલ સ્વામીએ વાત કરી. પછી તો શિવલાલભાઈએ સદગુરુ ગોપાલ સ્વામીનો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી 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 સમજી સમજી શ્રી હરિની સર્વોપરી નિષ્ઠા અતિ દ્રઢ કરી છે. એની પૂજાની એક પોથી હસ્તર લખી ચોપડી આજ એના વંશવારસો પાસે, એમાં જે વાત લખી છે ને એ આગળ આમાં આવે જ છે. માવદન કવિએ એની પુસ્તિકામાં નોંધેલી છે કેવી એને સર્વોપરી નિષ્ઠા થઈ એ એમાંથી જણાઈ આવે છે. જ્યારે જ્યારે શિવલાલજી સદગુરુ ગોપાલ સ્વામીને દર્શને આવતા ત્યારે સ્વામી એમ કહેતા, લ્યો આ સિદ્ધવલ્લભ આવ્યા. ઉત્સવ સમયમાં જાય તો સંતોની સાથે જ પડ્યા રે, અગવડ સગવડતા જોયા વિના. લોક રિવાજ મુજબ ખાનદાન કુટુંબને શોભે તે રીતે તો પછી શું કરે, પણ સંતો ભેગા રે. આમ સમય પછી સમય જાય છે. પછી ભગા દોશીએ દીકરાને પરણાવવાના કોડ પૂરા કર્યા. હા, સદકુળમાં એમનો સંબંધ કર્યો અને જેવા પોતાના નામને જેવા પોતાને સુખ સંપત્તિને ઘરધામ હતા એ રીતે બજે શોભે એમ શિવલાલને ભાઈ ભાઈ મોટે ખર્ચે પરણાવ્યા. શિવલાલ પરણ્યા, સંસાર વ્યવહાર કર્યો. દિવસો જાતા બાપે પોતાના છોકરાને ધીમે ધીમે બધો વ્યવહાર હોંપવા માંડ્યો. વ્યવહાર સંબંધી કાર્ય અને વેપાર ધંધામાં પણ દીકરાને બરાબર લગાડીને કુશળ બનાવી દીધો. છતાં શ્રીહરિની સર્વોપરી નિષ્ઠા અને સત્સંગના પ્રતાપે શિવલાલભાઈ અનાસક્ત રહ્યા છે. શ્રીમંતાયનો ગર્વ લેશ નથી, સાંભળજો. સત્તાનો સંપત્તિનો લેશ પાવર નહીં, પાવર ખરો પણ કયો? હું સર્વોપરી સ્વામી નારાયણનો છું, મારા ગુરુ ગોપાલ સ્વામીની ગુણાતીતાનંદ સ્વામી સંતો છે. આ કેપ કરો, કૂટનીતિ અડવા ન દીધી, મોજ શોખનો તો પહેલેથી ત્યાગ રાખ્યો. અપાર વૈભવ હોવા છતાં સરળ અને સાદું જીવન જીવ્યા છે, આપણને બધાને બોધ આપે એવું. સમૃદ્ધિ અતિ પામતા, સમૃદ્ધિ અતિ પામતા, સેવે સંતને કોક, અતિ સંપત્તિ મળતા સત્સંગ થઈ જાય ફોક. કાંઈક એના ડબલા ભળાઈ ગયા, દેશ વિદેશમાં માંડ્યા ફરવા, થોડાક રૂપિયા માંડ્યા કમાવા, કાંઈક મેગેઝીનો છાપા માંડ્યા વાંચવા, અમુક એવા એવા માણસોની સાથે હેત થયા, ધંધાના સ્વાર્થે થોડાક નાડા વાણા ગૂંથાણા, એમાં કંઈકની સમજણ ચૂથાઈ ગઈ ને સત્સંગ ચૂથાણા. હો હા, કંઈક નાસ્તિક થઈ ગયા છે. હા, ધંધો એ જ ભગવાન, પૈસો એ જ પરમેશ્વર, આવું માંડ્યું થવા. હું આ મંદિરો ને સાધુ ને સંતો ને આ બધા ઢોલકા ને તબલા ને હું આમ તેમ, વળી ઘણા સાત્વિક હતા તે વળી એવે રસ્તે છેડ્યા. બસ સમાજ સેવા કરવી, આ સાધુ ને સંતો ને ભગવાનને શું જરૂર છે? તે મેલ બધો સત્સંગ ને સંતો ને ભજન ને ભક્તિ ને દિવ્યતા પડ્યું મૂકીને કંઈક બીજે ગોટે છેડ્યા. ઠીક છે, પણ ભગવાનની ભક્તિ ને સત્સંગ ને સેવા ને આ તો અલૌકિક બાબત છે, આમાંથી જીવનું બહુ ભલું થાય છે. એ વાતને ખૂબ સંપત્તિ મળતા, માન મળતા, દેશ વિદેશમાં ફરતા, રખડતા, મોટી પદવીઓ પામતા, મોટા ઓફિસરો થઈને કંઈક ને કંઈક કેટલુંક બધું મળવીને પછી જે દાસને સત્સંગી રહેવું એવા નીકળે કોક. સમૃદ્ધિ અતિ પામતા, સેવે સંતને કોક, અતિ સંપત્તિ મળતા સત્સંગ થઈ જાય ફોક. પછી હોય તો એ બધું એમ ઉપરી ઉપર હોય બધું. શિવલાલભાઈની વાત જ જુદી, નિત્ય સવારમાં એકાગ્રતાથી જે પૂજા કરતા એ આપણે શીખવા જેવી. હા, સવાર સાંજ ધ્યાન ધરતા એમાં ફેર ન પડે. ભજન કથા કીર્તનનું તો વ્યસન ભાઈ, સેવામાં ક્યાંય પાછા નહીં, સમાગમમાં મોયરે જ બેઠા હોય, આવા શિવલાલ થયા. સર્વ ક્રિયામાં હરિસ્મરણ કરવું અને અખંડ વૃત્તિ રાખવી એ તો એમનું અંગ હતું. આપણા માં માયલા કેટલા ગુણ છે જોવો જોઈએ ભાઈ, હે, અને મહારાજની મૂર્તિમાં રહેવાનો નિત અભ્યાસ કરતા ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 21માં વચનામૃતમાં કહ્યું, જે ભગવાનનો ભગત હોય એને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. આ વેણ શિવલાલભાઈ આત્મસાત કરેલા અમલમાં, બોલવામાં કહેવામાં લખવામાં પડકારા કરવામાં જ નહીં, આ વચનામૃતની પરાવાણી અમલમાં અજમાવેલી એને. હાલતા ચાલતા ખાતા પીતા અખંડ મૂર્તિનું સ્મરણ કરે, શું અદ્ભુત વાતો છે. બીજી મહારાજે વાત કરી કે જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું, ભગવાનની મૂર્તિનું હામું જોઈ રહેવું, પણ જો અંતરમાં સંકલ્પ વિકલ્પોનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિય અંતકરણ દેવતા વિષયે સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું, અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે વળી પહેલાં કીધું ઈ ભગવાનની મૂર્તિ હામું જોઈ રહેવું, ચિંતન કર્યા કરવું. આ વાતનો શિવલાલભાઈ આળસ પ્રમાદને ગાફલાયનો ત્યાગ કરી નિત્ય નિત્ય નવલો નેહ રાખીને ઉમંગે અભ્યાસ કરતા છે ને શીખવા જેવું. બોલો કેટલુંક આ કથામાંથી અમલમાં લેશું? અખંડ ભજન સ્મરણ કરવું એના જેવી તો કોઈ મોટી વાત જ નથી ભાઈ. અખંડ હરિ હમ ભારતા રાખતા એવો અભ્યાસ, એ જી અખંડ હરિ હમ ભારતા રાખતા એવો અભ્યાસ, ખટકો ભજન સ્મરણ નો એ રાખતા સદા એ ખાસ. ખાસ ભજન સ્મરણ નો ખટકો બહુ રાખતા. હવે આપણે બીજા જ ખટકા વધી ગયા, વ્યવહારના લેવાના દેવાના માનના મોટાઈના એકાબીજીના વખાણના મફતના બધા ડેન્ડાટ વધારી મળ્યા, એમાં ભજન સ્મરણ નો કઈ ગાળો ન રહ્યો. શું થાય આ બધું, આવું થઈ પડ્યું સમજવું જોઈ. વળી શિવલાલભાઈની વાત કરે છે કે માર્ગમાં ચાલ્યા જતા હોય તો પણ એમની વૃત્તિ બીજે ક્યાંય ન હોય, કામ શું કામ, મહારાજનું સ્મરણ, દુકાને બેઠા હોય ત્યાં પણ જરૂરી હોય એટલી જ વાતચીત કરે, બીજું નહીં. ખોટા ગપ્પા મારવામાં જરાય સમય બગાડ્યો નથી શિવલાલે ક્યારેય. હાથમાં વજનાવરનો ચોપડો રાખીને વાંચતા હોય કે માળા અખંડ હોય જ હાથમાં, જપ કરતા હોય અને દુકાનમાં પોતાની દ્રષ્ટિ સામે ભગવાનની સુંદર મૂર્તિ રાખતા, વારે વારે સામું જોયા કરે, અંતરમાં ઉચાર્યા કરે, દ્રષ્ટિને સારું અવલંબન આપ્યું હોય નબળું જોવા સારું જાય, અને મોટે ભાગે મૂર્તિમાં વૃત્તિ રહે એવું અખંડ અનુસંધાન રાખતા. લોધિકા નરેશ અભયસિંહ મહારાજાએ કવિ દલપતરામને એક વાર એમ વાત કરેલી કે કવિરાજ, મારા ગુરુ ગોપાલ સ્વામીએ મને તથા બોટાદના શ્રીમંત નગર શેઠ ભગાદોશીના પુત્ર શિવલાલને ધ્યાનની રીત શીખવાડી છે. હે કે મને ને શિવલાલને બેઈને ગોપાલ સ્વામીએ પાસે બેહીને દયા કરી ધ્યાન કરતા શીખવાડ્યું, અને અમારા ગુરુ ગોપાલ સ્વામીની કૃપાથી મારે બે પોરનું ધ્યાન સિદ્ધ થયું અને શિવલાલને દોઢ પોરનું ધ્યાન સિદ્ધ થયું છે. ઓહ, અમને ધોળે કપડે ત્યાગી જેવા કર્યા, ધન્ય હો ગુરુ અમારા ગોપાલ સ્વામીને. અમારા બંને ઉપર ગુરુ કૃપા થતા અત્યારે અંતરમાં અતિ શાંતિ શાંતિ વર્તે છે. હું સંસારમાં રહી રાજ કરું છું અને ભજનમાંથી જરાય પાછો પડતો નથી, અને શિવલાલભાઈ લાખોનો વેપાર ખેડે છે પણ ભજન સાર ધાર રાખે છે. આ દાઢી કરવાના અસ્ત્રા જેવું, આ ગોપાલ સ્વામીનો પ્રતાપ છે. હા, હું રાજ્ય કરું છું, શિવલાલભાઈ લાખોનો વેપાર ખેડે છે, છતાં ગુરુ ગોપાલ સ્વામીએ અમને આશીર્વાદ આપ્યા છે કે તમને વ્યવહાર બંધન કરતા નહીં થાય, બસ એમના આશીર્વાદના પ્રતાપે અમે નિર્બંધપણે અખંડ રહ્યા છીએ. આમ લોધિકા નરેશ અભયસિંહજીએ કવિ દલપતરામને એકવાર વાત કરી લી. અરે મોટાના આશીર્વાદથી આવે સતત હરિયાદ, ધ્યાન ભજન થાય અતિ ઘણું, નડે નહીં આળસ પ્રમાદ. આવો મોટાના આશીર્વાદનો પ્રતાપ છે.
અરે નિર્બંધ રહે સંસારમાં રે હે જી નિર્બંધ રહે સંસારમાં અને નાવે કોઈ ફરિયાદ સુખ મનાય સહજાનંદ માં એ તો મોટાનો પ્રસાદ
આવા જો કોઈ મોટાને રીઝવીને જરા કટકી આશીર્વાદની મેળવી લીધી હોય ને તો બળ રહ્યો બળ અંતરથી ભજનનું કરવા જેવું ખરું
સુખી છે આ જગતમાં હરિને હરિના જન સુખી થાવા સારું જ્ઞાન તમે મૂર્તિ રાખો મન અખંડ શ્રીજી સંભારવા અખંડ શ્રીજી સંભારવા અને પાડવી એવી ટેવ જ્ઞાન શ્રીજી સંભારતા રાજી છે દેવાજી દેવ કર્યા જેવું ભૂલી જાય ભગવાનને ભૂલી જાય ભગવાનને એને દુઃખનો નહીં પાર જ્ઞાન શ્રીજી સંભારતા સુખ આવે છે અપાર સુખ આવે છે અપાર કરી લેવું ટૂંકી આયુષ્યમાં સાવધાન થઈ જવું કોણ જાણે કારે દેહ પડી જાય જુઓ જુઓ શિલાલભાઈ લાખો રૂપિયાની દમદમ સાહેબીમાં ઉછરેલા યુવાન છે તોય સંતોનો સંગ કે સેવા મળે ત્યારે એમ સમજતા કે મારી જિંદગીનો આ દિવસ જ હોનાનો બાકીના બધાય છે ને ગારાના દિવસ કહેવાય જોઈ લો સમજણી જોઈ લો ગોપાલ સ્વામી વડતાલથી જુનાગઢ જતા હોય સાંભળજો ગોપાલ સ્વામી વડતાલથી જુનાગઢ જતા હોય વચ્ચે બોટાદ આવે તો બે પાંચ દિવસ બોટાદ પધારે પધારે ને પધારે એવા રાજી કરેલા શિવલાલભાઈ વળી ગુણાતીતાનંદ સ્વામી દર વર્ષે બે વાર વડતાલ સમયે જતા હતા અને જતા હોય ત્યારે એ પણ અવશ્ય બોટાદ પધારે 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 ધન શિવલાલના પ્રેમને સંત નિષ્ઠાને સંતો પધારે ત્યારે જાણે મહારાજ પધાર્યા હોય એવો શિવલાલભાઈને આનંદ થતો રૂમાડા ઉભા થઈ જતા શ્રીમંતાએ છોડી દાસના દાસ થઈ સંતની સેવામાં લાગી જતા અરે સીધું સામાન પોતે વારી લાવે બે દી રોકાવાના હોય તો પ્રેમભરી પ્રાર્થના કરીને વિશેષ રોકતા વળી ગુણાતીતાનંદ સ્વામી સમયે જતા હોય તો એમની સાથે ક્યારેક ક્યારેક 10-20-25 જેટલા તો હરિભગત હોય સાધુ તો હોય 10-15 અચ્છા 20-25 હરિભગત હોય એમને બહુ મહિમાથી સેવતા હો ઘણી વાર પોતે શિવલાલભાઈ સ્વામીની સાથે ગામડે ફરવા જતા હો વડતાલ ગઢડા જુનાગઢ ધોલેરા વગેરે વગેરે સ્થળે સાધુની હારે ગામડા ખેડતા સાધુ તો સાધુ થયા છે આ ગામથી ઓલે ગામ કાયમ ગામડા ખેડે પણ હરિભગત સ્વામીની સાથે રહી રહીને મહિનો બબે મહિનાઓ ગામડા ખેડે તારે એના ઘડતર થાય અરે ગુણાતીતાનંદ સ્વામી એક વાર કહ્યું સ્વામી બોલ્યા સાંભળો વરહમાં એક મહિનો સાધુનો સમાગમ જે કરશે એનો સત્સંગ રહેશે આવું સ્વામી બોલ્યા સભામાં કઈ શિવલાલને ઉદ્દેશી નહોતું કીધું સભામાં કીધું હતું પણ શિવલાલે જાલી લીધું આને ઉત્તમ મુમુક્ષુ કહેવાય સભામાં આમ સમૂહમાં વાત થતી હોય પકડી લે ગળાને એકાંતે બેહીને એને એકને કે તાર માન પકડાય આ તો આમાંથી જ પકડી લે સ્વામી બોલ્યા કે વરહમાં એક મહિનો સાધુનો સમાગમ જે કરશે એનો સત્સંગ રહેશે ત્યારથી દર વર્ષે એક માસ વણ તેડે જુનાગઢ જવાનો નિયમ લઈ લીધો શિવલાલે આવો મોટો 9 લાખ રૂપિયાનો આસામી વર્ષે એક મહિનો કાઢતો કેમ છે આપણને બધાને ટાઈમ નથી ઠેકાણા કાંઈ નથી ધંધાના તોય નવરા નથી બોલો એક મહિનો જુનાગઢ વ્યાજ હતા એ સમયે ગુણાતીતાનંદ સ્વામી ભલે ગમે ત્યાં હોય ત્યાં જઈને સેવા સમાગમ કરતા કરતા ને કરતા એકવાર તો શિવલાલભાઈ જુનાગઢ સ્વામીનો સમાગમ કરવા ગયા એ વખતે સ્વામી સાંખડા વદનના બીડમાં ખડ કાઢવા ગયેલા શિવલાલભાઈ ત્યાં પૂગ્યા સ્વામી જ્યાં સુધી બીડમાં ખડ વાટવા રોકાયા ત્યાં સુધી એ પણ ત્યાં વગડામાં પીડ્યા રહ્યા સ્વામીનો સેવા સમાગમ કર્યો જંગલમાં કોઈ પણ પ્રકારની સગડતા નહીં પણ એ લાખો પચીનો છોકરો રહ્યો ત્યાં બપોરે બાજરાના રોટલા અડદની દાળ આવે છે દાળિયાનું ભાત આવે
સંતની ભેળા બેહીન ઈ જમે, અહવારમાં દૂધ સાસ કે બીજું મળે ન મળે, ન્યા વગડામ હું હોય. આવા કષ્ટ વેઠી સાધુના સમાગમ કર્યા, અરે જંગલમાં ટટ તડકા ઈ મોટા રૂપિયાવાળાના છોકરાએ વેઠ્યા, સત્સંગમાં રમમાણ રહ્યા. બોલો કેટલો ખપ. હવે આપણે તો આમાં કેટલા વાના જોઈ, માન થોડોક સત્સંગ થઈ રે, જરાક નો હચવાનું, જ્યાં તો બાપા રે બાપા, હુંનું હું થઈ જાય. મહારાજ અને મોટા સંતનો મહિમા કેવો સમજાયો હશે શિવલાલ શેઠને, બોલો આપણે એવો ખરો. વાલા ભક્તો, આમ જે સત્સંગ કરે તે પુરુષ માયાનું બંધન તોડી નિર્વાસનિક રહી શકે છે. ઓ એ પુરુષ ભજનમાં એકાગ્ર થઈ શકે છે. ઓ એ પુરુષને સંસારના સાંસારિક પદાર્થમાં ક્યાંય આસક્તિ નથી રહેતી. ઓ એવા પુરુષ તો કેવા ગણાય, તો કે નિષ્પૃહશ્ચ તૃણમ જગત. જેમ નિષ્પૃહી માણસને જગત તૃણ થઈ જાય, એમ શિવલાલ ભાઈએ આ કહેવત પોતાના જીવનમાં સાર્થક કરી. સદગુરુના બંદા જ આવો અલગ ખેલ ખેલી શકે. જે સાચા અર્થમાં સદગુરુનું સેવન કરતા હોય તે જ આવા થઈ શકે. મૂર્તિ મેલી જાવું નહીં કદી પંચ વિષયની માય, જ્ઞાન અખંડ સંભારવા અતિ પ્રેમે હરિરાય, અતિ પ્રેમે હરિરાય. સુખથી ભર્યો છે વાલમો એમાં અખંડ રાખવું મન રે, મન મૂર્તિમાં રાખતા થાશે સુખી જીવન. સર્વનું કારણ હરિ મૂર્તિ ને બીજું બધું જ કારજ, કારણ છોડીને કાર્યને સંભારશો નહીં રજ. આ શિવલાલના જીવનમાંથી શીખવા જેવું. આવા નિર્બંધ શિવલાલની એકાગ્રતા પણ અજબ ગજબ હતી. હો હા, થોડી એકાગ્રતા વિશે વાત સાંભળી લઈએ. એકાગ્રતા એટલે શું, કોને કહેવાય એકાગ્રતા? તો ભિન્ન ભિન્ન પદાર્થનું સતત ચિંતન કરતા મનને એક સ્થળે સંપૂર્ણ કેન્દ્રિત કરવું, એનું નામ એકાગ્રતા. આ એકાગ્રતા એ પાછી બે પ્રકારની, એક બાહ્ય અને બીજી આંતરિક. બાહ્ય એકાગ્રતા કોને કહેવાય? તો આકર્ષક અને રમણીય એવા ચિત્રો કે ભૌતિક પદાર્થોમાં તત્પરતાને કારણે થતી મનની સ્થિરતા, બસ આ સ્થિરતાનું નામ બાહ્ય એકાગ્રતા કહેવાય. આંતરિક એકાગ્રતા કોને કહેવાય? તો અંતરમાં પળપળ થતા વિચારો અને વાસનાઓને શોધીને આત્મવિચાર અને સતત પ્રભુ સ્મરણ કરતા થકા મહારાજમાં મનને સ્થિર કરવું, તે આંતરિક એકાગ્રતા. બસ આનું નામ આંતરિક એકાગ્રતા. હવે જુઓ, ગોખવું, અભ્યાસ કરવો વગેરે દ્વારા કેળવેલી બાહ્ય એકાગ્રતા આંતરિક એકાગ્રતામાં મદદરૂપ થાય છે. સંસારની અનેક વિટમણાઓને કારણે અશાંત બનેલા મનને શાંત બનાવવા માટે એકાગ્રતા અનિવાર્ય છે, અનિવાર્ય છે. એકાગ્રતા એ સર્વોત્તમ સાધન છે. એકાગ્રતા એ મનને વશ કરવાનું મહા મોટું ઔષધ છે. ઇન્દ્રિયો, બુદ્ધિ અને મનને કાબૂમાં લાવી એકાગ્રતા કેળવે, તેનાથી જ ધ્યાન થાય. પહેલાં બાહ્ય એકાગ્રતા કેળવો, પછી આંતરિક એકાગ્રતા કેળવો, અને પછી જ પરમેશ્વરનું ધ્યાન થાય, ધ્યાનનું અંગ બંધાય. નહીંતર બે હો ખરા પણ ટકાય નહીં, બખલીને મન ચાળે ચડે ને ઉઠી જવાય કે ઊંઘી જવાય. જો આપણે આ વાત સમજીએ અને ખપવાળા હોઈએ અને ભગવાનનો આનંદ ખરેખર મેળવવો જ હોય તો ધ્યાન થોડું ઘણું રોજ કરવાનું અંગ પાડવું જોઈએ. સવારે, સાંજે, દિવસે, પાંચ માનસીનું પહેલા, પાંચ માનસી કરતો હોય તો એને ધ્યાન થવામાં ઘણો બધો ફાયદો થાય. સમજાણું, મન ઘણું બધું પકડાઈને વશ થાય. કેમ, જે મન જ આપણું શત્રુ છે, મન જ આપણું મિત્ર છે. જો આત્મા પરમાત્મામાં એકાગ્ર થયું હોય તો મન મિત્ર છે, અને જ્યાં ત્યાં ભટકતું ભાગતું હોય તો મન આપણું શત્રુ છે. સુખનું મૂળ મનની એકાગ્રતા છે. ઈશ્વર પ્રાપ્તિનું મુખ્ય સાધન એકાગ્રતા છે, કહેતા ભગવાનના સ્વરૂપમાં મનનું સતત રહેવું. તેથી જ પૂર્વે જે જે મહાપુરુષો થયા છે તેણે પરમેશ્વરની પ્રાપ્તિ જેવા કોઈ પણ મહાન કાર્યની સિદ્ધિ માટે આંતરિક એકાગ્રતા કેળવી છે, કેળવી છે અને કેળવી છે. આવા જ હતા શિવલાલ શેઠ. એણે એકાગ્રતા જબ્બર કેળવી હતી. શિવલાલ શેઠે ગોપાલ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોના સમાગમથી શ્રેષ્ઠ જ્ઞાન મેળવ્યું હતું. બાપા, ઉત્તમ પ્રકારની એકાગ્રતા કેળવી હતી. આપણે પણ કંઈક કરીશું કે નહીં જીવનમાં, કે આમના મરી જા હું ઢહડા કરીને. હે એકાગ્રતા કેળવવી, આવું સુણી આખ્યાન. શ્રીહરિને રાજી કરવા, પ્રેમે ધરી હરિ ધ્યાન. અરે વાલું છે ધર્મપુત્રને, વાલું છે ધર્મપુત્રને, માટે ધર્મું એનું ધ્યાન. રાખતા વૃત્તિ વાલામાં એ વશ થાય ભગવાન. હવે શિવલાલભાઈની એકાગ્રતાના એક બે એક્ઝામ્પલ જોઈએ. કેવી એને દ્રષ્ટિ કેળવી હતી, બહુ મસ્ત વાત છે. શિવલાલભાઈ શેઠને ઘેરે ક્યાંક માંગલિક પ્રસંગ હોય, હગા સંબંધીઓ બહુ આવે, મોટા માણાને ઘેરે જ બધા આવે, મેળાવાળો ઘણો જામે. પ્રસંગ પૂરો થતા હવે પોતપોતાને ઘેર વ્યા જાય. પણ શિવલાલ શેઠની એકાગ્રતામાં ફેર ન પડે, એની સ્થિતિ એવી ને એવી રહે. હવે આપણે ઘરે ક્યાંક લગ્ન વ્યવહાર કે થોડા દી હાલ્યું હોય તો પછી તો હાવ અંતર ડોળાઈ જાય, નો માનસી નો ભજન કાંઈ થાય, થોડા દી મંદિરે જવાય નહીં, પછી બંધ થઈ જવાય, શરૂ થવાય નહીં. આપણી જ બધી આવી સ્થિતિ. પણ શિવલાલભાઈને ફેર નહોતો પડતો. એકવાર એવું બન્યું, શિવલાલ શેઠના હાળી કોઈ કારણસર ઘરે આવેલા, થોડાક સમયથી રોકાણેલા. શેઠને બોળા કુટુંબને કારણે કઈ ખબર નહીં, કારણ કે તે અગત્યના કાર્ય સિવાય સ્ત્રીઓને મળતા જ નહીં, આવા જ બહુ ગમે નહીં. તેમજ ઘરમાં પણ ખાસ કામ સિવાય રસ લેવાની ટેવ નહીં. હંમેશાનો ભજન ભક્તિનો કાર્યક્રમ એમનો નિયમિત, એ જ પ્રમાણે જીવે. અને એના ઘરના બધા માણાને ખ્યાલ, તેથી કોઈને ક્યારેય માઠું લાગે નહીં. કોઈની સામે જોવે ન જોવે, બોલાવે ન બોલાવે, એના ભજનમાં જે રીતે રહેતા હોય, ઉતા હોય, જાગતા હોય, જમતા હોય, આવતા હોય, જાતા હોય, હાલ્યા કરે રૂટિન પ્રમાણે. બીજાએ બધા સમજે કે ભાઈ એમની ધૂનમાં ને એમના ભજનમાં ને કામમાં હોય. આવું નિત્ય પોતે પાંચ માનસિક કરે એટલે કરે, ધ્યાન કરવાનું એટલે કરવાનું, પૂજા એમની બરાબર, સંધ્યા સમયે મંદિરે જવું એટલે જવું, નિત્ય નિયમ કરવા એટલે કરવા, સ્વાભાવિક ચેષ્ટાનું પાકવું એટલે હજળ બમ વગેરે વગેરે, આ બધું કરતા અને ઠેઠ સભા ચેષ્ટા પૂર્ણ કરીને મોડી રાત્રે ઘરે આવતા, આ એનો નિયમ. દિવસે પેઢીના કામમાં પોતે રહેતા હોય, ત્યાં પણ જળ કમળ વત્ર અખંડ ભજન ભગવત સ્મરણ સાથે જ પોતે વ્યવહાર કરતા, અને ઊંચા સરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા, કોઈની લાજ કે શરમ રાખતા નહીં. હવે એમના હાળી ત્રણ ચાર મહિનાથી ઘરે હતા, સમજ્યા, શિવલાલભાઈને પીરસતા છે. પરંતુ શેઠ તો ભગવાનને હંભારીને જમી લેતા, એક દિવસ થોડુંક વધારે પડી ગયું, પીરસાઈ ગયું, અને ઊંચું જોયું, તે હાળીને જોયા એટલે તરત પૂછ્યું ક્યારે આવ્યા, એટલે હાળીને ખોટું લાગી ગયું. જવાબ આપ્યા વિના ઘરમાં આવી ગયા. ન્યાજીને હવને માંડ્યા કહેવા, તને ચાર મહિનાથી આવી છું, છતાં પૂછે ક્યારે આવ્યા, કેટલી ખબર નહીં હોય હું અહીં આવી છું. ઘરનાએ કહ્યું, એમની તો ભગવાનમાં જ વૃત્તિ રહેશે, ભગવાનમાં એમનું જીવન છે, બોલમાં બોલમાં કાયમ નીચી દ્રષ્ટિ રાખીને ભોજન કરે છે, એથી ખ્યાલ ન હોય. અરે પણ હું પીરસું છું. એટલે ભાઈ, તું પીરસતી હોય તો કેદી તારી હમું એને જોયું, માંડ હાળીને ઠાર્યા, સમજ્યા, તબી તપે એમ તે પેલા. અનાસક્ત અને અખંડ ભગવાનમાં મસ્ત રહેનાર શિવલાલ શેષની સ્થિતિ, ઓલી બચારી બાય હું જાણે, આ તો આખી વાત જુદી. બાપા, દ્રષ્ટિ કાબુ રાખવી એ તો છે કામ કઠણ, બધાથી કાંઈ થતું નથી. બાપા, દ્રષ્ટિ કાબુ રાખવી એ તો છે કામ કઠણ, શિવલાલભાઈ તો રાખતા અખંડ હરિસ્મરણ. બહુ અસરકારક આ આખ્યાન છે. ઘણા આખ્યાનો ઘણા ચોટદાર ભારે હોય, પણ બધું ઉપરથી જાય એવા હોય, અને આ બધા પ્રસંગો આપણી યારે અથડાય એવા છે. તરત આપણી ખામીને ખોટો બતાવે ગઢિયાઓની પણ. આ એવા આખ્યાન છે.
એ જી દ્રષ્ટિ કાબુ કર્યા વિના ન હોય નિર્મળ મન, નિર્મળતા સાધ્યા વિના ન હોય હરિ સ્મરણ. એ જી રસ્તે જાતા આવતા જોયું નહીં આસપાસ, અખંડ હરિ સંભારતા એ હતો આગ્રહ એવો ખાસ.
શિવલાલભાઈ ને રસ્તે આવતા જતા આડોળું ક્યાંય ટકર વગર જોવાની ટેવ જ નહીં, એવી જ પોતે દ્રષ્ટિ કેળવેલી. હા, અને આવું જ એકવાર ભર બજારે થયું ભાઈ. શિવલાલભાઈ ને હું મંદિર દુકાન ને ઘર આ ત્રણ વિના ક્યાંય પગ એના આગા પાછા જાય નહીં, વૃત્તિ ભગવાન સિવાય ચડે નહીં. રસ્તે એક જૂની મેળી તોડી કોઈએ બે માળની નવી હવેલી કરી ભાઈ. હા, કામ પૂરું થઈ ગયું અને થોડાક મહિના વ્યા ગયા છે. શિવલાલ રોજ દુકાનેથી મંદિરે જતા, રસ્તામાં આ મકાન આવે એકવાર બરાબર ત્યાંથી હાલ્યા જતા, આમાં છીક આવી. એમ હું શું જોયું, ત્યાં બે માળની મેળી જોઈ. અને શિવલાલ બોલ્યા, લે આ ક્યારે બની? ત્યાં આજુબાજુ ઉભેલા લોકો દાંત કાઢવા માંડ્યા. સમજાણું, મુક્તાનંદ કે હરિ હરિ જનની ગતિ છે ન્યારી, એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. જગતના ને ભગતના હોય જુદા લક્ષણ, સકળ વકળ જોવે નહીં એ જેને કરવું હોય ભજન. જગત અને ભગત ના હોય જુદા લક્ષણ, સકળ વકળ તે જોવે નહીં જેને કરવું હોય ભજન. વાત જ બધી ન્યારી. શિવલાલ ભાઈ ભજનમાં મસ્ત રહેતા. સદગુરુ ગોપાલ સ્વામી તથા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ શેઠનું એવું કલેવર કર્યું હતું. આ ઘડવૈયા સાધુએ આનામાં એકાંતિકપણું પેદા કર્યું હતું. અને તેથી જ મહારાજની લીલા અને ભગવાનનું ભજન એને મોટા વ્યસન હતા. રેવાય નહીં એવા, આ સમજવું જોઈ. આપણે ધીમે 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 આ શિવલાલનું આખ્યાન એકવાર નહીં પણ 5-10 વાર સાંભળીને શિવલાલ જેવું થોડું ઘણું થવાય ને એવું કરવું જોઈ. આમનામ જિંદગીના દાડા હાવ કુસંગી જેમ કાઢી નાખવા સત્સંગી કહેવાય ને એની શરમ આવવી પડે. હવે એક અદભુત પ્રસંગ આવે છે. એકવાર ભગા જોશી સપરિવાર ગાડે બેસી ગઢડે દર્શને જતા હતા. આમાં જે બધી વાતો આવે છે ઓલી વાત ગઈ, એ દ્રષ્ટિ કાબુ રાખવાની ગઈ. હવે વાત આવે છે જીભ કાબુ રાખવાની વાત આવે છે. આપણે બધાને વ્યર્થ ફાલતું વાતું કરવાની બહુ ટેવ હોય છે. ગામ ગપોટા અને બીજું ત્રીજું બકવાસ કર્યા કરીએ એમાં ભજન બહુ બગડતું હોય છે આપણું. આ વાત પણ વિચારવા જેવી છે, નહીતર જિંદગી આખી છે ને ખોટમાં ને ખોટમાં જીવાઈ જાય, પછી મરવા ટાણે પસ્તાવો થાય એનો અર્થ હું. શિવલાલની એક એક વાત મારે ને તમારે માટે દીવાદાંડી રૂપ છે. આંખી જીત્યાની વાત ગઈ, હવે જીભ જીત્યાની વાત શરૂ થઈ છે. અદ્ભુત વાત છે. બધાય પરિવાર સાથે ગાડામાં બેસીને ગઢડે જતા, ભગા દોશી અને શિવલાલભાઈ ગાડામાં સાથે બેઠા છે. ભગા જોશી માર્ગમાં આવતા ખેતરો તથા હારા મોળા મોલની વાતો એ ચીડ્યા. હારે બીજા એક બે શેઠિયાઓ છે, માણસો છે. હા હા, હે જો આ જમીન કેવી હારી, હે આ જમીનમાં કાંઈ નહીં કે, આ તો હોનું પાકે એવી, આટલો બાજરો જરૂર થાય, આટલો ભાવ આવે તો આટલા રૂપિયા ખેડૂને મળવાના, હે આ ખેડૂનો ફાયદો ભાઈ જબરદસ્ત. આમ અન્યના લાભ ગેરલાભની સાચી ખોટી વાતોના ડીંગ શેઠ હાંક્યા કરે. ના રે, બધા એવા રશિયા હોય તે પણ કારણ હો કારા દીધ્યા કરે. આવું બહુ થતું હોય છે આપણા જીવનમાં પણ. તમે જોજો આમનામ બહુ બધું કરતા કરતા કંઈક જિંદગીની ઉત્તમ ક્ષણોને આપણે હાવ વેડફી નાખેલી છે. હાલ વેડફાઈ જાય છે, ભવિષ્યમાં આમનામ આપણી જિંદગી બગડતી હશે, માટે સાવધાન થવું પડશે હો. હા, હવે આ બધી આવી વાતો હાલતી હતી અને શિવલાલભાઈ તો હાથમાં માળા રાખી અખંડ એકાગ્રવૃત્તિ રાખી મહારાજનું સ્મરણ કરતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે એને આ બધો ગાડામ કોલાહોલ નિરર્થક લાગતો. આપણે ક્યારેક કોકની હારે યાત્રા ગયા હોય, બસમાં ગાડીમાં આપણું જ કુટુંબ હોય ને બધું તમે જુઓ ને, આપણે કરતા હોય બીજા કોઈ ખારા ભગત હોય ન ગમતું હોય ને, કાં તો આપણે જો ભજન કરવું હોય બીજા આવો ડખો કરતા હોય નથી ગમતું, ઉતારે બીજે ચીજે બધે ઓફિસે અહીં ત્યાં. શિવલાલભાઈને આ બધું નિરર્થક બધું લાગતું હતું, નહોતું ગમતું, અને એની એકાગ્રતામાં આ બધા વિક્ષેપ કરતા, આ સારું નથી, માટે આપણે આમાંથી શીખવું જોઈએ. સમજાણું, બહુ સમજવા જેવી વાત છે. ગ્રામ્ય વાર્તાને તજવી કરીને જાજું જતન, ગ્રામ્ય વાર્તાને તજવી કરીને જાજું જતન, એકાગ્ર વૃત્તિએ કરવું જ્ઞાન સદાય ભજન. ભજનમાં જેવો લાભ છે તેવો લાભ નથી બીજે ક્યાંય, ભજનમાં જેવો લાભ છે એવો લાભ નથી બીજે ક્યાંય, ભજન કરનારા ઉપરે શ્રીહરિ અતિશય રાજી થાય. કઈ ગપ્પા મારવા વાળા ઉપર થાય છે. આ બધો કોલાહલ જોઈને શિવલાલભાઈએ નમ્રતાપૂર્વક કહ્યું, પિતાજી આપ તો જૂના અને પીઢ સારા સત્સંગી છો, અમે તો છોકરામ ગણાઈ નવા હરિભગત ગણાય. બીજું પિતાશ્રી આપ તો જૂના અને પીઢ અનુભવી વેપારી છો, અને વેપારી બાપુજી એને કહેવાય કે એ ખોટનો ધંધો કરે નહીં. પૂછું પિતાશ્રી એક વાત, તો કે શું? તો કે વેપારીની દ્રષ્ટિમાં તો શું કરવાથી આપણને લાભ મળે એ અખંડ ઉદ્દેશ્ય હોય. આપ મારા વડીલ છો, પરંતુ આપે રસ્તે કેવળ અન્ય વાતો કરી, એમાં તમારા કામનું હું નફો હું હે? એમાંથી આપણા ઘરે કેટલા ગાડા આવશે બાજરાના? આપણે ગઢપુર મોટા સંતની સેવા સમાગમ કરવા જઈએ છીએ, કથા વાર્તાનો લાભ લેવા જઈએ છીએ, મહારાજના દર્શન કરવા જઈએ, રસ્તામાં અલગ મલગની વાતો રૂપી વિષ્ટાની ગોળીઓ નાકમાં ઘાલી ત્યાં જઈશું તો સત્સંગ રૂપી બગીચાની સુગંધ કેમ મળશે? માટે જગતની વાતો છોડી મહારાજના લીલાચરિત્ર યાદ કરો, શાંતિથી માળા ફેરવો, મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરો ને બોલો, મનને શાંતિ મળશે. અને એવી રીતે આપણે જો ભગવાનમય રહીએ તો જ સાચો સત્સંગનો લાભ આપણને મળ્યો કહેવાય. આમ દીકરાએ બાપને ટકોર કરી, ભાઈ ભગાદોશીએ પણ પુત્રની આવી સ્થિતિ સમજણને માન્ય રાખ્યો, ભૂલ સ્વીકારી લીધી કે હા બેટા વાત સાચી છે. આ અમે વળી અલગ મલગને ગપ્પે સીડ્યા, પછી વલણ બેઠલું, પછી હવ ભક્તિ કરતા કરતા ભગવાનની વાતો અને સત્સંગની વાતો સંતોના મહિમાની વાતો કરતા કરતા ગઢડે આવ્યા અને 5 દિવસ રોકાયા. સંતોને રસોઈ આપી સેવા સમાગમનો અલૌકિક અલભ્ય લાભ લીધો. ભાઈ આવી વાત છે.
વાત હૈયે વિચારજો જેમાં હોય નુકસાન, વાત હૈયે વિચારજો જેમાં હોય નુકસાન, જ્ઞાન કદી તેન કરવું સંભાર.
દોષને ટાળ્યા વિના જ્ઞાન હરી
રહે યાદ,
દોષ ને ટાળા વિના
અદ્ભુત પ્રસંગો છે, અદ્ભુત પ્રસંગો કાયમ નજર સમક્ષ રાખ્યા જેવા પ્રસંગો છે. સાચી ભગવાનની ભૂખ હોય અને અંતર આત્માને જગાડી દે એવા પ્રસંગો છે. આમાંથી આપણી ભૂલો ચોખ્ખી દેખાય અને સમજીને જો તજાય તો ભારે કામ થાય. હવે એક પ્રસંગ બહુ સરસ આવે છે. આ પ્રસંગ છે આપડાપણ તજાનો, મન ધાર્યું મૂક્યાનો. દ્રષ્ટિ કાબુનો પ્રસંગ આવ્યો, જીભ કાબુનો પ્રસંગ આવ્યો, હવે છે ને ડાપણ કાબુનો પ્રસંગ આવે. આ બધું કરવું પડે. ઘણાને ડાપણ કાબુ નથી રહેતું અને મોટાની આગળ કંઈક ડાપણ થઈ જાય, મન ધેર્યું થઈ જાય, એ બહુ નુકસાન કરે. મન ધાર્યું ન કરવું સત્સંગનો અજોડ નિયમ, મન ધાર્યું ન કરવું હરીને મોટાની પાસ કર્યા મેર્યા સમજો. મન ધાર્યું ન કરવું હરીને મોટાની પાસ, તેથી શાંતિ જાય છે, થાય છે મન ઉદાસ. તેથી શાંતિ જાય છે, થાય છે મન ઉદાસ.
ભગાદોશીના જીવનનો આ બની ગયેલો પ્રસંગ છે, એને વર્ષો ઉદાસી રહી. આપે બધાએ ઘણી વખત સાંભળ્યું હશે, ભગાદોશીને એવી ટેવ હતી, ગઢડે જાય રસોઈ દેવા, પછી મહારાજ કંઈક કહે તો માને નહીં, એક બે વાતે ડાપણ મૂકતા નહીં. મહારાજ એમ કે આપણે આની ને આની રસોઈ કરવી, તો કે ના, મોત તૈયાર જ બનાવો. પછી મહારાજ ક્યારેક કે શેઠ અટાણે તો સાચું, હવે રોટલા દાળ જમે છે, આ તમે રસોઈ દેવા લાવ્યા છો 300-500 રૂપિયા, એ આ ગોપીનાથજીનું મંદિર હાલે છે એમાં કડિયાને પગાર ચડી ગયા છે, એમાં દઈ જાઓ. તો કે ના, મારે તો સાચું જમાડવા છે. મહારાજ કે બહુ સારું, તો પછી જમાડો, તો પછી છે ને આ પાળા બહુ સેવા કરે છે અને આ બધા થોડાક હરિભક્તો આવ્યા છે બાર ગામના, સેવામાં ગાડું બળદ લઈને થોડાક માણસો બધાને જમાડો. તો કે ના, સાધુ પાળો એ નહીં, એનું હજી ઠેકાણું નહીં. સાધુ ન થાય ને ઘરે વયો જાય તો મારું ખવારેલું જાય, જરા ઓવર વાણિયા થઈ ગયેલા. એક પ્રસંગ એવો છે કે મહારાજે શેઠને કહ્યું કે સારું હાલો, માત્ર સાધુઓને જમાડીશું, બસ તમે કહો એમ. પછી મહારાજે કર્યું ટીખળ, બનાવી નાખ્યું ઝાઝું,
અને પછી સાધુને પીરસવા નીકળ્યા તો મહારાજે શું કર્યું, પાંચ પાંચ ને દહ દહ પથ્થરમાં લાડવા નાખ્યા સાધુને. સંતો કે પણ મહારાજ આટલા બધા તો ખવાય એટલા ખાઈજો ને પડ્યા રહેવા દેજો. બોલ્યા તો આગેથી દર્શન કરે ને આગ્રહ કરે, મહારાજ દેજો સંતને, અરે શેઠા જ ખામી ન રાખો, સમજ્યા. પછી તો સાધુ ખાય કેટલું કે લાડવા પડ્યા રહ્યા સાધુના પથ્થરમાં. પછી મહારાજે શેઠને કીધું, શેઠ હવે આ સાધુ ખાઈ નથી શકતા. શેઠ કે તો હવે તાંહડો ફેરવો. પછી તાંહડો ફેરવો, બધા પાસા નાખ્યા. પછી બે ચાર તાંહડા ભરાણા. પછી મહારાજ કે આ સંતની પ્રસાદી શેઠ તમારા ભાગમાં ક્યાંથી હોય લઈ જાઓ. તો કે ના, અમે વાણિયા પટેલનું ન ખાઈ હેઠું. તો કે હે શેઠ, તો આ પાળાને ખવાડી દઈશું. તો કે હા દઈ દો. એમ પાળા જમાડ્યા મહારાજે. પાર્ષદો કે ધન ભાગ ભગા શેઠ અમારા, કે તમે અમને સંતની પ્રસાદી જમાડી, નહીતર મેળ પડે નહીં અમારો. આવું બધું ક્યારેક ક્યારેક થતું હતું, પણ શિવલાલભાઈના જીવનમાં આવું સાંભળવા મળ્યું નથી. એટલે બાપ કરતા બેટો બમણા હવાયા થયા હરિભગત, સમજાણો. આપણે ઘણાય હરિભગત હારા હોય. ભગા દોશીના વખાણ આપણે બે દીત કરીએ છીએ. ભગા દોશી કાંઈ જેવા તેવા હરિભગત નહીં, પણ જો એની નેગેટિવ સાઈડ એ લખાણી છે. અને મારી જેવા એક બાજુ એના વખાણ કરે અને બીજી બાજુ પછી એની નબળાઈ નો પ્રકાશ કરે છે ને, એમ આપણામાં બે એવાનું હોય, મારામાં ને તમારામાં. બને એટલું આપણે નેગેટિવ પણ આપણું તજીએ. અને વિશેષ વિશેષ દાદા ખાચર જેવા, પર્વતભાઈ જેવા, શિવલાલભાઈ જેવા હરિભગત થાય, જે કાંઈ આપણામાં ખોટ ખામીને ભૂલ હોય અને નિદર્શન કરીએ, આપણાથી ન પકડાય, તો મોટા સંતો ભક્તો પાસે બેસીએ કે મારામાં કાંઈ ખામી જેવું તમને લાગતું હોય, એવું લાગતું હોય કહેજો મા બાપ, કહેજો. તો ઓલા કે આવું દાંડાઈ ન કરાય તમારે. હે કા આયા ખોટું તમે ખેવો છો, ના ખોટું ડાપણ કરો છો. અહીં તમે ચૂક્યા, આમ કરી નાખવાનું હતું, આમ કરવાનું હતું. જો લોસો માર્યો તમે, અહીં તમે ધનમાં લેવાના, અહીં તમે ડાપણમાં લેવાના, અહીં તમે છે ને વ્યવહારમાં લેવાના, અહીં તમે હગામાં લેવાના, અહીં તમે અહીં ભરાણા, અહીં અહીં આમ તમારે જે આમ તેમ બધું આપણને અડખે પડખેવાળા બધું જાણતા હોય ડાયાન મોટા, એ બતાવે ખરા. સમજીને એની કૃપા માનીને હારા અક્ષરે લખીને શિક્ષાપત્રીમાં રાખી રોજ વાંચી આપણા સ્વભાવને ઘસી અને વર્ષો અભ્યાસ કરીએ ત્યારે આપણી કસર જાય. આવા ચીવટવાળા હરિભગત થવું પડે તો કોઈ ખોટ ખામી ન રહે. તે ભગા શેઠને આવું બધું થઈ ગયેલું થોડું. પછી મહારાજ તો ધામમાં વ્યાઈ ગયા અને શેઠે જે જે કાંઈ મનધાર્યું કરેલું ને એનો પરિતાપ રહેતો હતો, સમજાણું. એક પ્રસંગ તો બહુ આવે છે. ભગા શેઠે આવું બધું કરેલું એટલે મહારાજ એનમાંથી રાજી નહીં. પછી સંતની રસોઈ દીધી અને પછી ચાર વાગ્યે દાદાના દરબારમાં લીમડા હેઠળ સભા થાય. જેની રસોઈ હોય તેને પૂજા કરવા બોલાવવામાં આવે. પછી શેઠ પૂજા કરવા આવ્યા, તે શેઠ બોટાચી ચંદનનો વાટક્યો ઘસીને લઈ ગયેલા કે મહારાજને મારે શરીરે ચંદન ચોપડવું. એ મહારાજ કે અમારી તબિયત બહુ સારી નથી, ચંદન 150ની શરદી થઈ જાય. અને બીજે દિવસે ઓલા ખોલડિયાદના ખેંગાર ભગત આવ્યા ને જેમ મહારાજે કીધું એમ કર્યું. મહારાજ એનમાં બહુ રાજી થઈ ગયા, એની રસોઈ કરી. અને મહારાજે મોટી બાને કીધું કે ચંદન ઘંચો વાટક્યો ભરીને. અને ખેંગાર ભગતને બોલાવ્યા કે મારા શરીરે ચંદન ચોપડો. મહારાજ તો છે ને ઉઘાડા ડીલે બેઠા તેથી. તે મુક્તાનંદ સ્વામીએ કીધું, ખેંગાર બહુ ચોપડીશ નહીં મહારાજ, માંદા છે તો વહમાં લાગશે. ત્યારે મહારાજ બોલ્યા, સ્વામી આ ચંદન વહમાં લાગે એવા નથી, એ ભગા દોશીનું વહમું લાગે એવું હતું. આનો તો પ્રેમ એવો છે, ચોપડો તમ તાર કે ચોપડો. આવું છે બધું, લ્યો સમજી ગયા કે ન સમજી ગયા. અને ભગા દોશીએ આ જોયું કે કાલ હું ઘરેથી ચંદનનો વાટક્યો લઈને આવ્યો અને પૂજા કરવા તો માંદા થઈ ગયા, આજ વળી હાજા થઈ ગયા તા એની પાસે પૂજા કરાવે, પાછો અવગુણ આવે, થાય ને એવું. તરત આપણું મન છે ને, આપણે કાંઈ ન કરવા હોય ઘાટબાટ, પણ મન ઉલ્લ્યા કરે અને હારા ને બ્રેક નહીં, કાંઈ પૂછડું નહીં, પકડવું ક્યાં, થીંગડું નહીં, માવડો નહીં, નાથ નહીં, હારું હાવ હડેલ. આપણે કઈ કેટલા ગરીમાં સંતો પ્રત્યે હરિભક્તો પ્રત્યે આમ વિચાર કરીમાં, એટલે એ હડેલ હેઠું બે, પણ મારા દીકરાનું આવ તોફાનીઓ. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું કે આ જગતમાં જેટલી મેલી વસ્તુ છે ને, એ બધી મેલી વસ્તુમાંથી મેલ કાઢી અને એક બનાવવામાં આવ્યું એમના મન. સાંભળો તમે, બહુ ખરાબ આવું અદભુત વાત છે ભાઈ. મનધાર્યું ન કરવું હરિને મોટાની પાસ, તેથી શાંતિ જાય છે, મન થાય છે ઉદાસ. આ શેઠનું મન ઉદાસ રહેતું અને એમ થતું હતું કે મેં બહુ ડાપણ કરેલું મહારાજ આગળ, જરા મનધારું કરેલું, મહારાજની મરજી સમજી શકેલો નહીં, અને સંતો મને બહુ મોટો શેઠ માનીને કહી શકેલા નહીં, પાછા સ્વભાવ એવા રાખ્યા હોય તેને કોઈ વતાવી ન શકે, અને એમાં પાછા એ ગૌરવ સમજતા હોય કે જેવા તેવા આપણને કહી ન જવા પડે એમ. લે પણ કોડા એમ નામ હરોડ્યા વગીનો રહે, તાડવા બધા હરોડે એમાં સારું છે, પણ આને હું કે પછી બધા આપણને કહી જાય ત્યારે પછી મારા બેટા આપણને ફોચરા જેવા જ માને. એટલે ભાઈ ફોચરા જેવા કાંઈ માનતા નથી, હવ ફોચરા કાઢીને શોકો કરશે. આવું પાછું બધું હવના મગજમાં ભાઈ ભાઈ તો મૂળ માણાને હેરાન કરે છે બે જ વસ્તુ, એક અહમ અને બીજી આસક્તિ. હાવ ચોખ્ખી વાત, ગમે ને તમે જુઓ ને પાયામાં બેવાનું હોય નડે છે બધાને, એટલે કોઈ એને કહી ન કે શું કરવાનું. એટલે શેઠને કોઈ કહી શકેલા નહીં, મહારાજની મરજી સમજી શકેલા નહીં, અને એ વાત જ્યારે જ્યારે એમને યાદ આવે જ્યાં જ્યાં એને મહારાજની મરજી નહીં પાડેલી મન ધાર્યું કરેલું, તારે શેઠ મનનું ઉદાસ થઈ જાય કે સારું મારે આ ભૂલ બહુ થયેલી, દિલમાં દુઃખ થતું હતું. તે એકવાર પછી પોતાના દીકરા શિવલાલને શેઠે પછી છે ને નિર્માની થઈને કહ્યું, બેટા શિવલાલ કે હા પિતાશ્રી, મારું મન કાયમ ડીંખ્યા કરે છે, ઉદાસી ક્યારેક ક્યારેક બહુ આવી છે, પણ પિતા સાચી આપણને ભગવાને કૃપા કરી છે, અઢળક નાણું આપ્યું છે, તમને જોવાને હું કયા ગ્રહ દીકરો મળ્યો છું, અને આપણા ઉપર મહારાજ સંતો આચાર્યો બધા રાજી. બાપા તમને ઉદાસી શેનું આવી જાય? અરે શિવલાલ હું કહું ભલામણા તને, મારે શું કહેવું, મેં જ્યાં હોયના ડાપણ બહુ કરેલું ને મહારાજનું માનેલો નહીં, અને એ બધી વાત યાદ આવે છે ને ત્યારે મન ઉદાસ થઈ જાય છે, અને મનમાં એમ થયા કરે છે કે આ મેં શું કર્યું, એમ આનો કાંઈ ઉપાય ખરો શાંતિ થાય એવો. શિવલાલ કહેશે કે બાપા અટાણે તો મહારાજને સ્થાને ગોપાલ સ્વામી છે, બે આચાર્યના હાથ ગોપાલ સ્વામીના હાથમાં મહારાજ હોંપીને ગયા છે, જો ગોપાલ સ્વામી રાજી થાય એવું કંઈક કરો તો તમારા અંતરમાં જરૂર સ્વામીના આશીર્વાદથી શાંતિ થાય, બાકી બીજો ઉપાય નથી. તો શું કરવું કહે, જે કરો એ તો કે આપણી પાસે પૈસા વૈસા વાપરી, તો કે એમ વાપરી રાજી થતા હોય પૈસા લેખે દાપણ કરે મેળ પડે એવું નથી, તો કે હાલો જુનાગઢ જાય સ્વામી તેથી જુનાગઢ. પછી બાપ દીકરો બધા જુનાગઢ આવ્યા, ગોપાલ સ્વામીને મળ્યા, બધી વાત કરી કે જરાક મારા બાપાને એવી તકલીફ છે. શેઠે નિર્માની થઈને કીધું કે જરાક મારે એવું રહી ગયું હતું મહારાજ હારે, અને તમારા મોટા હારે બહુ મારે છે ને નિર્માની થઈને રહેવાનું નથી, ડાપણ મુકાણું નથી, હવે મારા માથે રાજી થાવ, તમે કહો એમ કરું. તો પછી ગોપાલ સ્વામી ગુણાતીત સ્વામીએ બધાએ કીધું કે આમાં બીજું શું કરવાનું, સારું કાલ રસોઈ રાખો બધા સંતો જમે અને બધા રાજી થાય ને આશીર્વાદ દે, આવી ઉદાસીને પસ્તાવાની પીડા હવે મટી જાય એમ. પછી એમ કરીને રસોઈ ગોઠવી, રસપુરીની રસોઈ કરી સમજ્યા, સરસ મજાની, અને રસોઈ તૈયાર થઈ ગઈ, અને શેઠની ભાવના જોઈ અને ગોપાલ સ્વામી પોતે પીરસવા પધારવાના હતા ને પાટિયા ઉપર લખાઈ ગયું કે આજે ગોપાલ સ્વામી પીરસવા પધારશે અને બોટાદના ભગા જોશીની રસોઈ છે રસરોટલીની, અને બધાને બહુ આનંદ થયો. સરસ મજાના રાધારમણ દેવને થાળ થયા અને પછી રાજભોગની આરતી થઈ રહી અને પછી અક્ષરમૂર્તિ ગોપાલ સ્વામી બ્રહ્મચારીની જગ્યામાં પધાર્યા કે જ્યાં બધા જમવાની પંક્તિ થતી હોય. બ્રહ્મચારી મહાપુરુષાનંદજીએ ગોપાલ સ્વામીને કહ્યું કે સ્વામી આવો આવો દયા કરો, આ રસની કોઠીમાં આપનો હાથ બોળીને રસ પ્રસાદીનો કરી આપો. ત્યારે સ્વામીએ પ્રસન્ન થઈ રસની કોઠીના તળિયા સુધી પોતાનો જમણો હાથ અંદર બોળ્યો, રહકા બોળ થઈ જાય હાથ, અને એ હાથ બહાર કાઢતી વખતે બ્રહ્મચારી મહાપુરુષાનંદજીએ પોતાના જમવાના પત્રમાં સ્વામીનો રસવાળો હાથ લોઈને બધો રસ લઈ લીધો પોતાના જમવાના પત્રમાં, એવા મહિમાવાળા અદ્ભુત કથા છે. સ્વામીનો હાથ પછી મહાપુરુષાનંદજી સ્વામીએ જળથી ધોઈ દીધો, પણ મહિમા મોટા સંતનો રાખતા આવો અનંત,
મહિમા મોટા સંતનો રાખતા આવો અનંત,
તેથી સુખ બહુ આપતા રાજી થઈ ભગવંત,
સુખ બહુ આપતા રાજી થઈ ભગવંત,
એ જ શત્રુ સર્વે ભાગતા ને સુખે ગાના મહિમા મોટા સંતનો રાખતા આવો અનંત સુખ બહુ આપતા રાજી થઈ ભગવંત
તેથી સુખ બહુ આપતા રાજી થઈ ભગવંત
આખો હાથ મળ્યો અને લોહીને પોતાના પતનમાં લઈ લીધો. ધન છે મહાપુરુષાનંદ સ્વામીને કેટલો એને સ્વામીનો મહિમા બોલો. આવા જ્યારે મહિમા હતા ને તારા અંતરમાંથી અંતરસત્વ વાસના ઉભી પૂછડીએ ભાગી જતા, અંતરથી સુખે ભજન થતું અને મહિમાવાળા સંતનું બીજા બધાને ભાર પડતો વજન રહેતું. આ પણ એક અદ્ભુત વાત છે. અભાવવાળાનું કોને વજન પડે? મને કયો જોઈએ? ખોંચરા કાઢ્યા કરે, અભાવ લીધા કરે, નેગેટિવ સાઈડે જોયા કરે, એમાં મજા એને નહીં, કોઈ નહીં. પછી ત્યાંથી સ્વામી સાધુના ભંડારમાં પધાર્યા. ત્યારે ભંડારી સ્વામીએ કહ્યું છે, સ્વામી ઠાકોરજીને થાળ ધરાઈ ગયો છે તો તમે પ્રથમ જમી લો, ત્યાર પછી હરે કરીએ. ત્યારે ગોપાલ સ્વામી ભંડારમાં બાજોઠ ઉપર બેઠા અને રસ રોટલી સ્વામીના પતરમાં પીરસ્યા. સ્વામી રસ રોટલી જીમ્યા અને ચલું કર્યા અને પછી કહ્યું, હવે કરો હરે, અમે પીરસવા આવીએ. આનંદનો પાર નહોતો. તે પછી હરે શબ્દ થયા અને સંતોની પંક્તિ થઈ અને નારાયણ ધૂન થવા લાગી. ત્યારે અક્ષરમૂર્તિ ગોપાલ સ્વામી પોતાનું પત્તલ લઈને સાધુને પીરસવા પધાર્યા. પોતાનું પત્તલ લઈને, અદ્ભુત વાત છે કે પોતાનું પત્તર તપેલામાં આંબોળી અને એ પોતાના પત્તરથી સાધુના પત્તરમાં રેડે, ઓલા સાધુના દિલમાં એટલો બધો અહોભાવ થાય કે સ્વામીના પત્તરમાંથી મને આ મળ્યું. એ પણ એક અંદરનો આનંદ અને પ્રેમ ને મહિમાની વાત. પોતાનું પત્ર લઈ અને સાધુને પીરસવા પધાર્યા અને બીજા સાધુઓ રસના તપેલા ભરીને લાવ્યા. એમાંથી સ્વામી પત્તર ભરી ભરીને સંતોને પીરસવા લાગ્યા અને અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી રસમાં દળેલી હાકર પીરસવા લાગ્યા. ગોપાલ સ્વામી ર પીરસે, ગુણાતીતાનંદ સ્વામી હાકર પીરસે અને સુકાનંદ સ્વામી રસમાં ધારે ઘી પીરસવા લાગ્યા. એવી રીતે પીરસી સૌ સંતોને તૃપ્ત કર્યા. કરીને રેલમ શેલ બોલો લ્યો. આમ બધાને જમાડ્યા પછી જમીને સૌ સંતો સભામાં આવ્યા. ત્યારે શેઠ ભગા દોશીએ અને શિવલાલ ભાઈએ સૌ સંતોની પૂજા કરી છે. ચંદન ચર્ચ્યા, ચાંદલા કર્યા, એ મોટા મોટા ફૂલના હાર કિંમતી પહેરાવ્યા અને સંતોને ધોતિયા ઓઢાડ્યા અને બાપ દીકરે બેય સંતોને ખૂબ દંડવટ કરીને રાજી કર્યા. તે વખતે શેઠ ભગા દોશીના અંતરમાં સંતોના આશીર્વાદથી તરત જ શાંતિ થઈ ગઈ. પેલો જે મન ધાર્યું ડાપણ કર્યાનો પરિતાપ હતો ને એ બધો વયો ગયો, કામ થઈ ગયું. લ્યો વાહ ભાઈ વાહ, આવો આનંદ આપતા મોટા સંતો સદાય. ધન ધન આવા હરિભક્ત ને, ધન ધન મોટા સંતો
સદાય.
મહિમા વાળા માણતા આવું સુખ હર ખાય.
ત્યાંથી
કરે છે પ્રકાશ,
અદ્ભુત અલૌકિક ભગાદોશીની અને શિવલાલભાઈની કથા આપણે આજે આ રવિવારે સાંભળી. કાલે સાંજે જે ગામમાં આ બાપ દીકરા જીવન જીવ્યા એ ભૂમિ બોટાદમાં રાત્રિની સભા આપણે કરવા નિર્ધારેલી છે. મારા મનમાં એવો વિચાર આવ્યો કે આ બંનેનું આખ્યાન હું ગાઉં છું, પણ જે ભૂમિમાં આ લોકો જન્મ્યા અને જીવન જીવ્યા એ ભૂમિમાં બેસીને જો આ કથાનો એકાદો હપ્તો ગવાય તો ઘણો ઘણો આનંદ થાય. એટલા માટે કાલે રાત્રે બોટાદમાં સભા રાખી છે અને આપણે અહીંથી કથા આગળની કાલે રાત્રે ત્યાં સાંભળીશું. વાલા ભક્તો, આમાંથી જરૂર કાંઈક લેજો, લેવા જેવી કથા છે. સહજાનંદ સ્વામી મહારાજ.
જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે આયાવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ ફરી સિદ્ધિ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. ઓમ જય સદગુરુ સ્વામી
સહજાન સ્વામી મહારાજ.